શિબિરનો છઠ્ઠો દિવસ પૂરો થયો. હવે કામ કરવા માટે ચાર દિવસ રહ્યા છે, ઘણા છે ચાર દિવસ. શરત એ કે કોઈ કામ કરે, મહેનત કરે, પરિશ્રમ કરે, પુરુષાર્થ કરે અને બહુ સમજણપૂર્વક કરે. સાધનાની વિધિ બરાબર સમજશે જ નહીં અને મહેનત કર્યા કરે તો ખોટી મહેનત થશે. મહેનત તો ખૂબ કરે પણ જેવી રીતે કરવી જોઈએ તેમ ન કરે તો આ વિદ્યાના જે પરિણામ આવવાના છે, સારા પરિણામ આવવાના છે, તેનાથી વંચિત રહી જશે. તો મહેનત પણ કરીએ અને ખૂબ સમજણપૂર્વક કરીએ. શી મહેનત કરવાની છે, શો પરિશ્રમ કરવાનો છે, કેવી રીતે કરવાનો છે, વારંવાર આ વિદ્યાને બહુ સારી રીતે સમજતા રહીએ. બે પક્ષ છે આ વિદ્યાના. પહેલો પક્ષ એ કે બહાર જે કંઈક થઈ રહ્યું છે તે આપણું આલંબન નથી. આ 3.5 હાથની કાયાની ભીતર જે થઈ રહ્યું છે અને જે આપણને અનુભવ થઈ રહ્યો છે તે આપણું આલંબન છે. પ્રાચીન ભાષામાં અનુભવને વેદન કહેતા, એટલે જે સંવેદનાઓ આપણને અનુભવાઈ રહી હોય તેને જાણીએ. આખા શરીરમાં જ્યાં જ્યાં ખબર પડતી નથી ત્યાં ત્યાં ધીરજથી કામ કરતાં કરતાં ખબર પડવા લાગશે. પણ એવી અવસ્થા સુધી પહોંચવું જ છે જ્યાં આખા શરીરમાં, શરીરના અંગે અંગમાં, અંગે અંગના અણુએ અણુમાં આપણને કોઈ ને કોઈ પ્રકારની સંવેદનાની અનુભૂતિ થઈ રહી છે. આ એક પક્ષ છે. અનુભૂતિ થઈ અને આપણે શું કરવા લાગ્યા? કોઈ અનુભૂતિને સારી માનીને, સુખદ માનીને તેનું સુખ ભોગવવા લાગ્યા. કોઈને ખરાબ માનીને, તેને દુઃખદ માનીને તેનું દુઃખ ભોગવવા લાગ્યા તો વિપશ્યના નથી કરી રહ્યા. વળી પાછું એ જ ભોગતાપણાનું કામ. સુખ આવ્યું, સુખ ભોગવી લીધું, દુઃખ આવ્યું, દુઃખ ભોગવી લીધું. આખા જીવનભર આ જ કરતા રહ્યા. એ સ્વભાવને જ તો બદલવો છે ને. તો ભલે સુખદ અનુભૂતિ થઈ, ભલે દુઃખદ અનુભૂતિ થઈ, એનો સ્વભાવ શું છે? સાક્ષી ભાવથી જોતા જઈશું, તટસ્થ ભાવથી જોતા જઈશું, ભોગતા ભાવને દૂર રાખીશું તો તેનો સ્વભાવ સમજમાં આવવા લાગશે. જો ઉત્પાદ થાય છે, વ્યય થાય છે, ઉદય થાય છે, વ્યય થાય છે, સંવેદના ગમે તેવી હોય, દરેક સંવેદનાનો આ જ સ્વભાવ છે, આ જ પ્રકૃતિ છે. આ વાત અનુભૂતિથી સમજમાં આવવા લાગે તો અનુભૂતિવાળી પ્રજ્ઞા, પ્રજ્ઞા શબ્દનો અર્થ જ એ પ્રત્યક્ષ જ્ઞાન છે તો પ્રજ્ઞા છે, બૌદ્ધિક જ્ઞાન છે તો પ્રજ્ઞા નથી. ઉત્પન્ન થવું, નષ્ટ થઈ જવું આ પ્રત્યક્ષ અનુભૂતિ પર ઉતરી રહ્યું છે. બહુ સ્થૂળ સઘન સંવેદના આવી, પીડા આવી, ભારેપણું આવે, ખેંચાણ આવે, તણાવ આવે, તે બહુ જ અપ્રિય, બહુ જ દુઃખદ, બહુ જ ઘનીભૂત છે. તો આખરે આરંભ થઈ દે તો જાણ્યું આરંભ થઈ. હવે લાગે છે કે ચાલી રહી છે, હજી એવી જ પીડા ચાલી રહી છે. પણ કેટલી વાર આપણે તટસ્થ ભાવથી જોતા જઈએ તો કોઈ એવી સ્થૂળ સંવેદના હશે જે વધારે વાર સુધી ચાલશે, કોઈ જરા થોડી વાર સુધી ચાલશે, આખરે સમાપ્ત થઈ જશે. એવું અનુભવથી જાણીશું કે એક પણ એવી સ્થૂળ સંવેદના નથી હોતી, એક પણ એવી દુઃખદ સંવેદના નથી હોતી જે અનંતકાળ સુધી એવી જ ટકી રહે. આ શાસ્ત્રની વાત નથી, કોઈ બુદ્ધે કહ્યું છે, કોઈ મહાવીરે કહ્યું છે, કોઈ ગીતામાં કહ્યું છે, કોઈ ગુરુ મહારાજ કહે છે, એટલા માટે નહીં, પોતાના અનુભવથી જાણીશું. જો પીડા શરૂ થઈ તેનો એક આરંભ છે અને જોતા 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 વહેલા મોડી સમાપ્ત થઈ ગઈ તેનો એક અંત છે. ઉદય થવું, વ્યય થઈ જવો, ઉત્પાદ થવું, વય થઈ જવો, એ એનો સ્વભાવ છે. અને આમ સાધક દ્રષ્ટાભાવથી જોતો જાય, ભોગતા ભાવ ના આવવા દીધો તો એટલું એટલું કુદરત પોતાનું કામ કરવા લાગી, ધર્મ પોતાનું કામ કરવા લાગે. કેટલીય ઘનીભૂત સ્થૂળ સંવેદના કેમ ન હોય, આપોઆપ તેના ટુકડા થવા લાગે છે, વિભાજન થવા લાગે છે, વિઘટન થવા લાગે છે અને એમ થતાં 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 જાણે પીગળી ગઈ છે. કેટલીય પીડા કેમ ન હોય, સમય જતાં પીગળી ગઈ. સાક્ષીભાવથી જોતા જઈશું તો એવું થશે, પીગળી તો થયું શું, હવે સઘનતા નથી. તો સઘનતા નથી તો શું છે? જુએ છે, તરંગ જ તરંગ છે, તે પણ સંવેદના છે, અનુભવ થઈ જ રહી છે. સર્વ લોકો પકંપિતો, પકંપિતો, પ્રકંપન થયે, પ્રકંપન છે, તરંગ છે, તરંગ છે. તરંગ કોને કહે છે? ઉત્પન્ન થવું, નષ્ટ થઈ જવું, તે જ તરંગ છે. દરેક લહેર ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, એ અર્થમાં તરંગ કહેવાય છે. તો આખું શરીર માત્ર તરંગ જ તરંગ, તરંગ જ તરંગ. હવે તે અનુભૂતિ બહુ સુખદ લાગે છે. પહેલી તો ઘનીભૂત હતી, પીડાજનક લાગતી હતી, હવે તે ઓગળી ગઈ, ટુકડે ટુકડા થઈ ગયા, તરંગ જ તરંગ રહી ગયા, બહુ સૂક્ષ્મ થઈ ગઈ, બહુ સુખદ થઈ ગઈ. એને પણ ધ્યાનથી જુએ તો થયું શું? શું તેનો સ્વભાવ પલટાઈ ગયો? સ્વભાવ તો એ જ રહ્યો, તે પણ તરંગ જ છે ને. ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. હવે ઝડપથી ઉત્પાદ વ્યય થવા લાગ્યો. પહેલાં તો આમ ઉત્પાદ થયો, સમય જતાં તેનો વ્યય થયો, ઉત્પાદ થયો, વળી સમય પસાર થતાં વ્યય થયો, અને આ તો જેવો ઉત્પન્ન થયો એવો જ નષ્ટ થયો, ઉત્પન્ન થયો એવો જ નષ્ટ થયો. સ્વભાવ એ જ રહ્યો, અનિત્ય છે, નશ્વર છે, ભંગુર છે, બદલાતા રહેવું તેનો સ્વભાવ છે. આ વાત પ્રવચનોના આધાર પર નહીં, પુસ્તકોના તર્કોના કે અંધશ્રદ્ધાના આધાર પર નહીં, અનુભૂતિઓના આધાર પર સાધક સમજતો જાય તો તેનો દ્રષ્ટાભાવ પુષ્ટ થતો જાય. જ્યારે એવું જાણશે કે આ બધો અનિત્ય પ્રપંચ છે, બદલાતું રહેવાવાળો દુઃખ જ છે તો પણ નષ્ટ થનાર છે, સુખ જ છે તો પણ નષ્ટ થનાર છે, નષ્ટ થતું જ જઈ રહ્યું છે, થતું જ જઈ રહ્યું છે એવું અનુભવ પર ઉતરશે તો તેના તરફ શું દ્વેષ કરશે? કેટલું દુઃખદ કેમ ન હોય? એના તરફ શું રાગ કરશે? કેટલું સુખદ કેમ ન હોય? તો આમ પોતાના માનસને, ઉપર ઉપરના માનસને નહીં, અંતર્મનના ઊંડાણવાળા માનસને બદલવાનું કામ કરવા લાગશે, તેના સ્વભાવને પલટવાનું કામ કરવા લાગશે. હવે તે ધીરે ધીરે રાગરંજિત રહેવાને બદલે વિતરાગ રહેવાનો અભ્યાસ કરવા લાગ્યો, દ્વેષ દૂષિત રહેવાને બદલે વિતદ્વેષ થવાનું કામ કરવા લાગ્યો, મોહ વિભૂળિત થવાને બદલે વિતમોહ થવાનો અભ્યાસ કરવા લાગ્યો. એટલે હવે વિકારોથી છુટકારો મળવા લાગ્યો અને પોતાનો સ્વભાવ બદલાવા લાગે છે. બસ આ જ વિપશ્યના. એ નથી થતી તો વિપશ્યનાને નામે કોઈ ધોખો છે. જ્યારે કોઈ વ્યક્તિ સમ્યક સંબુદ્ધ થાય, અરહંત થાય, સર્વજ્ઞ થાય, તો કેવી રીતે સર્વજ્ઞ થયો? તેણે કુદરતના બધા કાનૂન અનુભૂતિઓથી જાણી લીધા. આવું આવું થશે તો આ પરિણામ આવશે જ. શરીર પર અનુભૂતિઓ થવાની છે, સુખદ લાગશે અને રાગ જગાવશે, દુઃખદ લાગશે, દ્વેષ જગાવશે, તો દુઃખ આવવાનું જ છે. દુનિયાની કોઈ તાકાત આપણને બચાવી નથી શકતી. અને આ રીતે સુખદ લાગે તો પણ રાગ ન જગાવીએ, દુઃખદ લાગે તો પણ દ્વેષ ન જગાવીએ, કેવળ અનિત્ય બોધ જગાવીને સમતામાં સ્થિત રહીએ તો દુઃખ સમાપ્ત થવાનું જ છે. કુદરતના નિયમ છે. પોતાને હિન્દુ કહીએ, બૌદ્ધ કહીએ, ઈશ્વરવાદી કહીએ, નિરીશ્વરવાદી કહીએ, દ્વૈતવાદી કહીએ, અદ્વૈતવાદી કહીએ, કશો ફરક પડતો નથી. શરીર પર થનારી સંવેદનાઓની અનુભૂતિઓથી ભોગતાભાવ રાખીને રાગ જગાવે, દ્વેષ જગાવે, તે વ્યક્તિ દુખિયારી જ છે, બંધનમાં છે, મુક્તિથી બહુ જ દૂર છે. અને જે રાગ જગાવતો નથી, દ્વેષ જગાવતો નથી, અનિત્ય બોધની પ્રજ્ઞા જગાવે છે, બુદ્ધિ દ્વારા નહીં, ચિંતન દ્વારા નહીં, અનુભૂતિ દ્વારા જગાવે છે, તે બંધનની બહાર નીકળવા લાગે છે. કોઈ પણ હોય, બંધનની બહાર નીકળી જશે. બસ ધર્મની આ સીધી સાદી વાત જે વ્યક્તિને સમજમાં આવી જશે તે આ જંજાળથી નીકળી જશે. આ બુદ્ધોની વાત, આ જૈનોની વાત, આ હિન્દુઓની વાત, અરે ધર્મ ક્યાં બૌદ્ધોનો, જૈનોનો, હિન્દુઓનો અલગ અલગ હોય છે? ધર્મ તો ધર્મ છે, જે કુદરતનો કાનૂન છે તે બધાને એક સરખો લાગુ પડે છે. પોતાને બૌદ્ધ કહેનાર વ્યક્તિ શરીરની સંવેદનાઓ પર રાગ જગાવે, દ્વેષ જગાવે અને છતાં પણ મુક્ત થઈ જાય તો કોઈ વિશેષ વાત થઈ ભાઈ. બૌદ્ધ કહેવાથી જો મુક્ત થઈ ગયો, એવી જ રીતે પોતાને જૈન કહેનાર, હિન્દુ કહેનાર, મુસ્લિમ કહેનાર, ઈસાઈ કહેનાર, બ્રાહ્મણ કહેનાર, શુદ્ધ કહેનાર વ્યક્તિ રાગ પણ જગાવે, દ્વેષ પણ જગાવે, છતાં પણ મુક્ત થઈ જાય તો કોઈ અનોખી વાત થઈ. તો આનો ધર્મ અલગ, તેનો ધર્મ અલગ. અરે કોઈ પણ હોય ને ભાઈ, જે કોઈ પોતાની અનુભૂતિઓ પર રાગ જગાવશે તે વ્યાકુળ થઈ જ જશે, જે નહીં જગાવે તે વ્યાકુળતાથી બહાર નીકળી જશે. ધર્મની આ સીધી સાદી વાત આ સંપ્રદાયવાળાઓએ કેવા ભરમાવી દીધા, આ દાર્શનિક માન્યતાવાળાઓએ કેવા ભરમાવી દીધા, કર્મકાંડવાળાઓએ કેવા ભરમાવી દીધા, તર્ક વિતર્કમાં આખું જીવન વિતાવનારાઓએ કેવા ભરમાવ્યા. જે વાત જેવી છે બસ તેને એમ જ જોતા જઈએ તો બાકીના ચાર દિવસનો બહુ મોટો લાભ થશે, બહુ મોટો લાભ થશે. કોઈ વ્યક્તિ સમ્યક સંબુદ્ધિ પ્રાપ્ત કરે છે, સર્વજ્ઞ થાય છે, તો આ સચ્ચાઈને જાણીને પહેલાં પોતાના વિકારોથી મુક્ત થઈ જાય છે અને પછી બહુ જ કરુણ ચિત્તથી આ જ વિદ્યા લોકોને વહેંચે છે. કોઈ સિદ્ધાર્થ ગૌતમનો ઇજારો નથી. અરે સિદ્ધાર્થ ગૌતમ પહેલાં પણ કેટલા લોકો અરહંત થયા, કેટલા લોકો બુદ્ધ થયા, સર્વજ્ઞ થયા, જે કોઈ થશે તે આ સચ્ચાઈને જાણીને જ થશે. એકવાર કોઈ વ્યક્તિ બુદ્ધ થાય, અરહંત થાય, સર્વજ્ઞ થાય, તે પોતાના અનુભવ લોકો સમક્ષ રાખે છે, લોકોને આ વિદ્યા શીખવે છે. 200-500 વર્ષ સુધી તો લોકો આ વિદ્યાનો લાભ ઉઠાવતા રહે છે, જેમ શીખવાડ્યું હોય તેમ કામ કરે છે, પછી ધીરે ધીરે કામ તો કરતા નથી, તેની ચર્ચા શરૂ કરી દે છે, તેને બુદ્ધિનો વિષય બનાવી લે છે, તેની સાથે કોઈ દર્શન, કોઈ ફિલોસોફી, કોઈ કર્મકાંડ જોડી દે છે, તેને કોઈ સંપ્રદાયના વાડામાં બાંધી દે છે, આવી કોઈને કોઈ નકામી વાત તેની સાથે જોડી દે છે. પછી કોઈ તેનો અભ્યાસ જ કરતા નથી. અભ્યાસ નથી કરતા તો લાભ ક્યાંથી થશે? તો ધીરે ધીરે વિદ્યા લુપ્ત થઈ જાય છે. જેમ કોઈ એક રસ્તો હોય, આ રસ્તો આપણને ત્યાં સુધી લઈ જશે, બહુ ચોખ્ખી વાત છે. લોકો ચાલે છે, ત્યાં પહોંચે છે, ધીરે ધીરે લોકો તેના પર ચાલવાનું તો બંધ કરી દે અને માત્ર ઘરે બેઠા તેની ચર્ચા કરે, સભાઓમાં ખૂબ ચર્ચા કરે, તર્ક વિતર્ક કરે. નહીં નહીં, આ રસ્તો ઠીક છે, ના ના ઠીક નથી, કોઈ કહે એવો છે, કોઈ કહે તેવો છે, ચાલે કોઈ નહીં, એક પણ માણસ તેના પર ચાલે નહીં, તો રસ્તાની શી દશા થશે ભાઈ? એ રસ્તા પર કોઈ ઝાડ ઉગશે, કોઈ ઘાસ ઉગશે અને ધીરે ધીરે તે લુપ્ત થઈ જશે. ખબર જ નહીં પડે કે રસ્તો ક્યાં હતો. કોઈ તેને શોધવા જાય તેમાં સાફ દેખાશે, વીંછી દેખાશે અને કોઈ જંગલી જાનવર દેખાશે, શોધી જ નહીં શકે. મુશ્કેલી થઈ ગઈ ને, કારણ કે વર્ષો સુધી કોઈ ચાલ્યું જ નથી. એમ થાય છે, જ્યાં સુધી લોકો ચાલે છે ત્યાં સુધી વિપશ્યના કલ્યાણકારી રહે છે, અને ચાલવાનું બંધ કરી દે છે તો અટવાઈ જાય છે. પછી વાતો વાતો રહી જાય છે, શબ્દ રહી જાય છે, શબ્દોનો અર્થ ભૂલાઈ જાય છે. સાધના કરવી તો બહુ દૂર. ભારતના આધ્યાત્મની જેટલી પણ પરંપરાઓ છે તે બધામાં વિપશ્યનાની ખૂબ પ્રશંસા થઈ છે, પણ કરે નહીં તો કોરી પ્રશંસા કરવાથી શું થશે ભાઈ? રસગુલ્લા બહુ જ મીઠા છે, હજારો શાસ્ત્ર લખીને મૂકી દો, બહુ જ મીઠા છે, કોઈ ટાંકે નહીં, જીભ પર મૂકે નહીં તો મીઠાઈ શું કામ આવશે? તરસ્યો માણસ પાણી પીવે નહીં અને પાણીની ચર્ચા કરે, બહુ પ્રશંસા કરે, તરસ કેવી રીતે છીપશે? ભૂખ્યો માણસ ભોજન ખાય નહીં, ભોજનની બહુ પ્રશંસા કરે, ભૂખ કેવી રીતે ભાંગે? રોગી માણસ ઔષધિ લે નહીં અને ઔષધિની પ્રશંસા કર્યા કરે, કેવી રીતે રોગ મટશે? જ્યારે કામ કરવાનું બંધ કરી દઈએ છીએ તો આ જ દશા થાય છે. આજના ભારતમાં જે સૌથી પ્રાચીન સાહિત્ય ઉપલબ્ધ છે તે વેદ છે, અને વેદોમાં પણ ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. તેમાં વિપશ્યનાની પ્રશંસા ભરી પડી છે. ઋગ્વેદને એક ઋષિ કહે, તેની એક ઋચા શું કહે છે? યો વિશ્વાભિ વિપશ્યતિ ભુવન સંચ પશ્યતિ સહન પાર્શદતિ દ્વિષહ યો વિશ્વાભિ વિપશ્યતિ. ઋષિ કહી રહ્યો છે, તેના શબ્દો ચડાઈને ચાલે આવે છે, અનુભવ હોય કે ન હોય, વાણી તો છે ને. વિપશ્યતિ, વિપશ્યલા કરે છે, કેવી રીતે કરે છે? વિશ્વાભિ, વિશ્વ કહે છે પ્રપંચને, જે ફેલાઈ રહ્યો છે, જેનું વિશદીકરણ થઈ રહ્યું છે. આપણી ભીતર જે પ્રપંચ ફેલાઈ રહ્યો છે એ પ્રપંચની અભિમુખ થઈને જે વિપશ્યના કરે છે, એટલે તેને યથાભૂત જાણતો રહે છે. સંચ પશ્યતિ, સમ્યક રૂપે જુએ છે, તે સમ્યક દર્શન છે. પોતાની અનુભૂતિથી જે દર્શન થાય છે તે સમ્યક દર્શન. કોઈ બીજાને અનુભૂતિ થાય અને આપણે કલ્પના કરીએ, ચિંતન કરીએ, તે સમ્યક દર્શન નથી. સ્વયંને અનુભવ હોય, સ્વવેદન અનુભવ હોય તો સમ્યક દર્શન થયું. તો સંચ પશ્યતિ, સમ્યક રૂપે વિપશ્યના કરનારો. સનહ પાર્શદતિ દ્વિષહ, દ્વેષની પાર થઈ જશે. એ માણસની ભીતર દ્વેષનું નામ નિશાન નહીં રહે, કેમ કે તેની ભીતર રાગનું નામ નિશાન નહીં રહે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ હશે જ. એક સિક્કાની બે બાજુ છે. જ્યાં એક વાત પ્રિય લાગે છે તેનાથી વિપરીત વાત હંમેશા અપ્રિય લાગે છે. રાગ અને દ્વેષ સાથો સાથ ચાલે છે. આવી વ્યક્તિનો રાગ સમાપ્ત થઈ જશે, વિતરાગ બની જશે, દ્વેષનું નામો નિશાન રહી શકતું નથી. પરંતુ કેવળ વાતો જ રહી ગઈ ને, વાણી જ રહી ગઈ, કરતું તો કોઈ નથી. એક કર્મકાંડ બનાવી દીધો કે આ મંત્રનું ઉચ્ચારણ કરી દો અને તમારા બધા પાપ ધોવાઈ જશે. શી હાલત થઈ ગઈ! આ માણસ જે સમ્યક સંબુદ્ધ બન્યો, રાજકુમાર હતો, 29 વયની વયે ઘર છોડ્યું, તો જીવનના ઘણા બધા અનુભવ લઈ લીધા. પિતાએ એ સમયના વિભિન્ન સંપ્રદાયોના, વિભિન્ન દાર્શનિક માન્યતાઓના જેટલા જેટલા વિદ્વાન હતા તેમને બોલાવીને જેટલું પણ આધ્યાત્મિક સાહિત્ય હતું બધું ભણાવ્યું. આ માણસે બધાનો અભ્યાસ કર્યો અને છતાં જ્યારે બુદ્ધિ જાગી, સર્વજ્ઞતા જાગી, બુદ્ધ થયા તો કહે છે, પુબ્બે અનનસુત્તેસુ ધમ્મેસુ ચક્ખુ ઉત્પાદી. પહેલાં ક્યારેય સાંભળ્યું જ નથી એવા ધર્મમાં, એવી સચ્ચાઈમાં મારા ચક્ષુ ખુલ્યા, જ્ઞાનના ચક્ષુ ખુલ્યા. પહેલાં સાંભળ્યું જ નથી. અરે, વિપશ્યનાથી જ તો થયા બુદ્ધ, અને વિપશ્યનાની વાત સાંભળી જ નથી. તો વેદ તો વાંચ્યા જ હશે, ઋગ્વેદ પણ વાંચ્યો હશે, અને એમાં ઠેર ઠેર વિપશ્યનાની પ્રશંસા જ આવી હશે, પણ ખરેખર સાંભળ્યું નહીં. જે અર્થમાં આ શબ્દને સમજવો જોઈતો હતો તે અર્થ સમાપ્ત થઈ ગયો. તે અર્થ જ રહ્યો નહીં તો તે સાંભળ્યું સાંભળવું રહ્યું નહીં. હવે જાણ્યું અને શરીર પર એ સંવેદનાઓનો અનુભવ થવો જોઈએ, અને આ અનુભવની સાથોસાથ આ જાણકારી હોવી જોઈએ કે આ અનિત્ય છે, નશ્વર છે, ભંગુર છે. એના તરફ રાગ ન હોય, દ્વેષ ન હોય, એમ કરીએ તો વિપશ્યના છે, એમ કરીએ તો સંપશ્યના છે, એમ કરે તો સમ્યક જ્ઞાન છે, અન્યથા નહીં. તો પહેલાં જે કંઈ સાંભળ્યું તે તો ભ્રામક હતું, ભ્રાંતિ પેદા કરનારું હતું. એ અવસ્થા પ્રાપ્ત થયા પછી પોતાના પૂર્વજન્મોને જુએ છે તો કહે છે, અરે પુરાણો મગ્ગો, પુરાણો મગ્ગો, એસ મગ્ગો સનંતનો. મારા પહેલાં પણ ન જાણે કેટલા બુદ્ધ થયા, કેટલા જ્ઞાની થયા, કેટલા અરહંત થયા, જે થયા તે આ સચ્ચાઈને જાણતા જાણતા થયા. બહુ જ પ્રાચીન માર્ગ છે, માર્ગ તો બહુ જ પ્રાચીન છે. લોકો ચાલવાનું બંધ કરી દે તો માર્ગ શું કરે બિચારો, લાભ જ ન મળે. લોકોને પુરાણો મગ્ગો, પુરાણો મગ્ગો, એસ મગ્ગો સનંતનો. ધર્મના જે નિયમ છે તે સનાતન છે, હંમેશા એક સરખા જ રહે છે. આજથી હજારો વર્ષ પહેલાં પણ કોઈ માણસ રાગ દ્વેષ જગાવતો હતો, દુઃખી થઈ જ જતો હતો, રાગ દ્વેષ કાઢી નાખતો હતો, દુઃખથી મુક્ત થઈ જતો હતો. આજે પણ કોઈ વ્યક્તિ રાગ દ્વેષ જગાવે છે, દુઃખી થઈ જાય છે, રાગ દ્વેષથી છુટકારો મેળવી લે છે તો દુઃખથી છુટકારો મેળવી લે છે. અને હજારો વર્ષ પછી પણ આ જ વાત રહેશે, જે રાગ દ્વેષ જગાવશે દુઃખી થઈ જશે, રાગ દ્વેષથી છુટકારો મેળવી લેશે સુખી થઈ જશે. એને ધર્મ કહેતા, ધર્મ નિયામતા કહેતા, કુદરતનો કાનૂન કહેતા, ઋતુ કહેતા. એને ન જાણીને આ હિન્દુ ધર્મ, આ બૌદ્ધ ધર્મ, આ જૈન ધર્મ, આ ઈસાઈ ધર્મ ક્યાં અટવાઈ ગયા ભાઈ, કઈ બાજુ ભટકી ગયો? સીધી સીધી સરળ સરળ વાત ધર્મની કેવો ગૂંચવી નાખ્યો? સમજવાની કોશિશ પણ કરતા નથી કે ધર્મ શબ્દ શું છે, એનો અર્થ શું છે. અને કોશિશ કરે પણ ખરા તો સમજમાં આવે કેવી રીતે? જ્યાં સુધી અનુભવ ઉપર ઉતરે નહીં વાત સમજમાં આવતી નથી. મારી વાત કહું, બહુ ચુસ્ત હિન્દુ સનાતની ઘરમાં જન્મ્યો અને બચપણથી એ શીખવવામાં આવ્યો કે ગીતાના એક અધ્યાયનો પાઠ તો રોજ કરવો જ જોઈએ. એક અધ્યાયનો પાઠ કરશો તો એક જન્મનું પાપ ધોવાઈ જશે, 18 અધ્યાયનો પાઠ કરશો તો કેટલા જન્મનું પાપ ધોવાઈ જશે. સસ્તો સોદો છે ને, બહુ સહેલું છે, પાઠ કરી લો, બધા પાપ ધોવાઈ જાય. તો ખૂબ પાઠ કરતો, લોકો પણ કરે જ છે, કંઈ સમજો નહીં શું પાઠ કરી રહ્યો છું. એમાં કોઈ અધ્યાયમાં એક શ્લોક આવે છે, ઉત્ક્રામંતં સ્થિતં ભુંજાનં વા ગુણાન્વિતં ગુણાન્વિતં વિમૂઢા નાનુપશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુસઃ. વિમૂઢ લોકો જોઈ શકતા નથી, વિપશ્યના કરી શકતા નથી. જેના જ્ઞાન ચક્ષુ ખુલે તે જ વિપશ્યના કરી શકે, જ્ઞાન ચક્ષુ ખુલે વિપશ્યના કરે, વિપશ્યના કરે જ્ઞાન ચક્ષુ ખુલે, એમ થતાં થતાં મુક્ત થઈ જશે. જ્ઞાન ચક્ષુવાળો શું જોઈ શકશે? ઉત્ક્રામંતન, ઉત્ક્રમણ થાય છે. શાનું ઉત્ક્રમણ થાય છે? ત્યારે તો જાણતો જ ન હતો, વિપશ્યના કરી તો બધી વાત સમજમાં આવી. શું ઉત્ક્રમણ થાય છે? કાનના દરવાજે કંઈ ખટપટ થાય, આંખના દરવાજે કંઈ ખટપટ થાય, નાકના દરવાજે કંઈ ખટપટ થાય, જીભના દરવાજે કંઈ ખટપટ થાય, ત્વચાના દરવાજે કંઈ ખટપટ થાય, કે મનના દરવાજે કંઈ ખટપટ થાય. આ 6 દરવાજામાંથી ક્યાંય પણ ખટપટ થાય, કોઈ પણ આલંબન આવીને સ્પર્શ કરે તો માનસનો એક ભાગ, જેને વિજ્ઞાન કહે છે, માથું ઊંચું કરીને કહે છે, કંઈક થયું, કંઈક થયું. તેને ભુંજાનંગ કહ્યું, ઉત્ક્રમણ થયું, માનસના એક ભાગનું ઉત્ક્રમણ થયું. એટલામાં સ્થિતમ, હવે બીજો ભાગ થોભીને જોવે છે, શું થયું ભાઈ, આ શો શબ્દ આવ્યો, આ શું રૂપ જોયું, આ શી ગંધ આવી, આ શો રસ આવ્યો, આ શો સ્પર્શ થયો, આ શું ચિંતન થયું, તે ધોબીને પોતાની જેટલી જૂની સ્મૃતિ છે, જૂના અનુભવો છે, તેના બળે તેને ઓળખે છે. અને માત્ર તેને ઓળખતું જ નથી, તેનું મૂલ્યાંકન કરી દે છે. આ ઇન્દ્રિય પર જે આવ્યું, જે સ્પષ્ટ થયું, આ બહુ જ સારું છે, આ બહુ ખરાબ છે. જેવું તે પોતાનું કામ કરે કે બહુ જ સારું છે, તો આખા શરીરમાં એક સુખદ સંવેદનાનો પ્રવાહ વહેવા લાગ્યો. જેવું કહે કે બહુ ખરાબ છે, આખા શરીરમાં દુઃખદ સંવેદનાનો પ્રવાહ વહેવા લાગ્યો. હોશ ન હોય તો શું કરે છે? જેવો સુખદ સંવેદનાનો પ્રવાહ વહેવા લાગ્યો તો તેનું સુખ ભોગવવા લાગ્યો, જેવો દુઃખદ પ્રવાહ વહેવા લાગ્યો તેનું દુઃખ ભોગવવા લાગ્યો. તો સમજાવતા કહે છે, ભૂંજા લાગ્યો ભોગવવા, સુખ ભોગવી રહ્યો છે સુખદ સંવેદનાનું, દુઃખ ભોગવી રહ્યો છે દુઃખદ સંવેદનાનું, ભોગવી રહ્યો છે. તો ગુણાન્વિતન બાંધે છે, પોતાને બાંધવા લાગ્યો, ગાંઠ પર ગાંઠ બાંધી રહ્યો છે, ગાંઠ પર ગાંઠ બાંધી રહ્યો છે. આ બધું જોઈ જાય તો વિપસના થઈ ગઈ ને, બીજી કઈ વિપસના? પણ પાઠ કરનાર કોણ કરે છે? પહેલાં તો વાત સમજમાં જ નથી આવતી. હું તો મારી વાત જાણું, કંઈ ન સમજાયું, શો અર્થ કરતો હતો? જે અર્થ કોઈ અનુવાદ કરનારે લખી દીધો તે અર્થ મારી સામે હતો, આપણે જાણતા જ નથી. આ તો શુદ્ધ વિપસનાની વાત છે. કેવી રીતે સમજીએ? કરવાથી જ માણસ જાણે કે અમુક અમુક પુસ્તકમાં જે વાત લખી છે તેનો સાચો અર્થ આ થાય છે. કેમ કે કરવાનું બંધ કરી દીધું એટલે આપણા માટે રસ્તો બંધ થઈ ગયો. હવે ત્યાં જાડી ઝાંખરા છે, જનાવર છે, આપણે તે રસ્તા પર ચાલી શકતા નથી. તે જાણી લઈએ તો રસ્તો ખુલી જાય. એ રીતે ભગવાન મહાવીરની વાણી વિપસના જ વિપસના. એક જગ્યાએ કહે છે, કામ કામી ખલુ ખલુ અયમ પુરુષો શોષયતી જુર્રતી તપતી પરિપિંડતી પરિતપતી. બહુ સંતાપિત થાય છે, બહુ વ્યાકુળ થાય છે. કોણ? જે કામ કામી છે, કામનાઓમાં આળોટે છે, તે બહુ દુઃખી થઈ જાય છે, બહુ સંતાપિત થઈ જાય છે. ધર્મની વાત છે ને, દુઃખી છે. આ પ્રથમ આર્ય સત્ય છે. બીજું આર્ય સત્ય એ છે કે દુઃખ શા માટે છે, તેનું કારણ શું છે? કામનાઓ જગાવી રહ્યો છે એટલે દુઃખ છે, કામનાઓમાં આળોટી રહ્યો છે. હવે બહાર કેવી રીતે નીકળે? તો બહાર નીકળવાનો રસ્તો કયો છે? તો કહે છે, આયત ચખુ લોક વિપસી. એવી વ્યક્તિ જે વિપસી બની, વિપસના કરવા લાગે, કેવી રીતે કરવા લાગે? લોક વિપસી. ભારતની પ્રાચીન ભાષામાં આ વિશ્વને તો લોક કહેતા જ, ખાસ કરીને લોક કહેતા આ 3.5 હાથની કાયાને. લોક શબ્દનો શાબ્દિક અર્થ શું છે? લુંજતી તી લોકમ, પ્રતિક્ષણ નષ્ટ થઈ રહ્યું છે, નષ્ટ થઈ રહ્યું છે. આ પરમાણુઓનો પુંજ આપણી ભીતર આપણે જોઈએ છીએ, પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, એટલે લોક વિપસી. આ કાયાની ભીતર વિપસના કરે છે. તો શું થાય છે? આયત ચક્ષુ, તેને ચક્ષુ પ્રાપ્ત થઈ જાય છે. પુબ્બે અનનસુત્તેષુ ધમ્મેશુ ચક્ષુ ઉત્પાદી વિમૂઢા નાનુ પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. જ્ઞાનના ચક્ષુ ખુલી જાય છે. વિપસના કરે છે ને, શું જુએ છે? લોક વિપસી, લોકસ અધો ભાગમ જાની ઉદ્ધમ ભાગમ જાની. આ કાયાનું એક એક અંગ જોઈ જાય છે, નીચેનો ભાગ, ઉપરનો ભાગ, આડો ત્રાસો, આજુ બાજુ કંઈ છોડતો નથી, બધું જોઈ લે છે. તો વિપસના ખરી વિપસના થઈ. ક્યાંક થોડીક જગ્યા જો જોઈ લીધી તો પૂરી વિપસના ન થઈ, બધી જગ્યા જોઈ લે છે. તો શું જુએ છે? ઘડીએ અણુપર્યથમાણે, ભીતર ભીતર અણુ પરિવર્તન થઈ રહ્યું છે, બદલાતું જાય છે, બદલાતું જ જાય છે. અને તેમાં હું ખૂબતો જાઉં છું, જાણે તેમાં ડૂબી રહ્યો છું. ભીતર અણુ અણુમાં પ્રતિક્ષણ પરિવર્તન 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 થઈ રહ્યું છે અને તેમાં ડૂબતો જાઉં છું, તેનો રસ લઈ રહ્યો છું, તેને સુખદ માનું છું, તેને દુઃખદ માનું છું. અરે શું થયું આ? તો રસ્તો બતાવે છે. હવે શું કરવું? સંધિમ વિદિતતા, સંધિને જાણો. વિપસના કરનાર વ્યક્તિ સંધિને જાણે છે. કઈ સંધિ? ચિત્તધારા પર રાગની સંધિ ક્યાં થઈ, દ્વેષની સંધિ ક્યાં થઈ, આ સંધિને જાણે છે. કેવી રીતે જાણે છે? વિદિતતા, વેદનાઓથી જાણે છે. વેદના પ્રગટ થાય, સારી લાગે તો રાગની સંધિ કરે, વેદના પ્રગટ થાય, ખરાબ લાગે તો દ્વેષની સંધિ કરે. તો સંધિ વિદિતતા, અને એવું જાણીને તેને શું સમજે છે? યેહી મચ્છે, અરે આ તો મૃત છે, આ તો નશ્વર છે, આ તો ભંગુર છે, કેમ સંધિ પેદા કરી રહ્યો છો, શા માટે રાગ પેદા કરી રહ્યો છો, શા માટે દ્વેષ પેદા કરી રહ્યો છો? આ બધો પ્રપંચ તો પરિવર્તનશીલ પ્રપંચ છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. વિપશ્યના વિપશ્યના છે ને, શુદ્ધ વિપશ્યના જ છે ને. એ સ વીરે પસંદસીએ, એવો કોઈ વીર પુરુષ હોય ખરેખર ખૂબ વીરતાનું કામ છે. પોતાના અંતર્મનને તેના દૂષિત સ્વભાવને બદલીને નિર્મળ કરી લેવો, હંમેશા રાગ પેદા કરવાનો સ્વભાવ, હંમેશા દ્વેષ કરવાનો સ્વભાવ, બુદ્ધિવિલાસ ગમે તેટલો કરે, ખરેખર તેને અંતર્મનના ઊંડાણમાં બદલી લેવો બહુ કપરું કામ છે. બહુ પરિશ્રમ કરે છે, બહુ પુરુષાર્થ કરવાનો હોય છે, એટલા માટે તેને વીર કહે છે. એ સ વીરે પસંદસીએ, જે બધે પરિમોઈએ, જે ભીતર પોતાના એ બધા કર્મબંધનોને ખોલી નાખે છે, તે વીર પુરુષ છે અને તે પ્રશંસનીય છે. આ સૌથી મોટું યુદ્ધ પોતાની ભીતર જ કરવું પડે છે. આવી વ્યક્તિ વીર છે, અને એ વ્યક્તિ બીજાઓને આવું કામ શીખવવામાં લાગી જાય તો મહાવીર. પરંતુ એવા બને તો ને, ખાલી તેનો પાઠ કરતો જાય, પાઠ કરતો જાય, સમજમાં ના આવે શું કહી ગયા એ જાણતો નથી, તો લાભ કેવી રીતે થશે? કરવાનું છૂટી ગયું તો બધો અર્થ જ છૂટી ગયો. બીજી એક વાણી ભગવાન મહાવીરની, જહા અંતો તહા બાહો, જહા બાહો તહા અંતો. જેવું ભીતર છે તેવું જ બહાર છે. કુદરતનો કાનૂન દરેક જગ્યાએ એક સમાન છે, કોઈ ફરક પડતો નથી. એને જેવું બહાર છે તેવું જ ભીતર છે. વળી કહે છે, જહા અંતો તહા બાહો, જહા બાહો તહા અંતો, અંતો અંતો દેહાંતરાણી પસ. અરે જો વિપશ્યના કર, પોતાની દેહની ભીતર ભીતર ભીતર, દેહની આખી સીમા સુધી, દેહ પર્યંતકમ, જ્યાં જ્યાં દેહ છે, જ્યાં જ્યાં કાયા છે, તેની ભીતર ભીતર સર્વત્ર પસ જો. વિપશ્યના કર તો પૂઢીએ આસવાની, જેટલા આશ્રવ એકઠા કરી રાખ્યા છે બધા ખાલી થઈ જશે. ભીતર આશ્રવ રહી શકશે નહીં, અનાશ્રવ થઈ જશે, ક્ષીણાશ્રવ થઈ જશે, મુક્ત થઈ જશે. કરશે તો થઈ જશે ને, યાદ કરવાથી શું થઈ જશે? પહેલાં તો પાઠ કરીને સમજતો જ નથી કે તેઓ શું બોલી ગયા, અને સમજી જાય પછી કામ કરે નહીં, ફક્ત બુદ્ધિવિલાસ કરે. અચ્છા, તમારે ત્યાં વિપશ્યના છે, અમારે ત્યાં પણ વિપશ્યના છે. જુઓ, અમારા આચારંગમાં એવું લખ્યું છે. અરે હશે, તને શું કામ આવ્યું રે? તે વિપશ્યના તારે શા કામની? તું તો કરતો નથી ને. અરે તું મહાવીરના નામે કર, બુદ્ધના નામે કર, ઋગ્વેદના નામે કર, ગીતાને નામે કર, કરતો ખરો, કરતો કલ્યાણ થાય, તો કર્યા વગર કેવી રીતે કલ્યાણ થશે? આ વાત જે માણસ જેટલો જલ્દી સમજી લે છે, મોટા કલ્યાણના રસ્તે ચડી જાય છે. આ વિદ્યા ભારતમાં ભગવાન બુદ્ધ પછી 400-500 વર્ષ સુધી લોકોનું કલ્યાણ કરતી રહી, પછી લોકોએ કામ કરવાનું બંધ કરી દીધું. પછી વાતો જ વાતો, તમે આત્મવાદી, અમે નિરાત્મવાદી, તમે ઈશ્વરવાદી, અમે નિરીશ્વરવાદી, બસ એવા વાદ વિવાદ. કેવળ તર્ક વિતર્ક જ, અથવા કોઈ કર્મકાંડો જ, અથવા કોઈ સંપ્રદાયના વાળા ધર્મના નામે એ જ ચાલવા લાગ્યો. છતાં પણ ભારત તો આધ્યાત્મનો દેશ છે. આ 2000 વર્ષોમાં પણ એવા સંતો થયા જેઓ પોતાના પૂર્વજન્મોની પારમિતાઓને કારણે, એટલે કે પૂર્વજન્મોમાં વિપશ્યના કરતા આવ્યા હતા, તે આપોઆપ જાગી ગઈ તો સંત થઈ ગયા. તેમની વાણીથી સ્પષ્ટ ખબર પડે છે કે તેઓ વિપશ્યના કરનાર હતા, પરંતુ બીજાઓને શીખવી શક્યા નહીં. કેમ કે જેવી વિધિવત આ વિદ્યા ભારતમાં શીખવવામાં આવતી હતી, તેવી વિધિવત તેમને પણ પ્રાપ્ત થઈ ન હતી, તો ક્યાંથી શીખવે? પરંતુ તેમની વાણીથી સ્પષ્ટ ખબર પડે છે કે એ સંત એટલા માટે સંત થયા કે વિપશ્યના કરતા રહ્યા. ભારતના 500 વર્ષ પહેલાંના એક સંત કબીર કહે છે, તીન હાથ એક અડધાઈ, એસા અંબર ચીનો મેરે ભાઈ, દેખો મેરે ભાઈ. 3 હાથ અને 1 અડધો હાથ, આ 3.5 હાથની ભીતર જે આકાશ છે, જે અંબર છે, જે શૂન્ય છે, તેનું દર્શન કરો, કલ્યાણ તેનાથી થશે. બાર બાર શું ભટકી રહ્યા છો ધર્મને નામે? કંઈ મળવાનું નથી. ભીતર જોવાનું કામ કરી દેશો તો ઓળખવાનું શરૂ કરી દેશો, અનુભવ પર ઉતારવાનું શરૂ કરી દેશો, તો એક પછી એક પડ ઉતરતા જ જશે, ઉતરતા જ જશે. તેની આગળ પડદો છે, જેમ પરમ સત્યને ઢાંકે છે તે બધા પડદા ઉતરી જશે. પરમ સત્યનો સાક્ષાત્કાર થઈ જશે. તો ઘૂંઘટ કે પટ ખોલ રે તુજે પિયા મિલેંગે. એક પડદો નથી, ઘૂંઘટના કેટલા પડદા લગાવી બેઠા છીએ, એક પછી એક, એક પછી એક, ઉતરતા જાય, ઉતરતા જાય, ઉતરતા જાય, અંતમાં તો પરમ સત્યનો સાક્ષાત્કાર થઈ જ જાય. તેને પિયા કહો, સાંઈ કહો, ઈશ્વર કહો, પરમાત્મા કહો, આત્મા કહો, નિર્વાણ કહો, મુક્તિ કહો, મોક્ષ કહો, અરે ગમે તે નામ આપો, પરમ સત્ય છે તે. આ ઉપર ઉપરનું ભાસમાન સત્ય જે આપણને ભ્રાંતિમાં રાખે છે, દૂર થતાં થતાં એ પરમ સત્યનો સાક્ષાત્કાર થઈ જાય છે. કોઈ કરે ને? કરે નહીં તો કેવી રીતે થઈ શકે? એ રીતે 400 વર્ષ પહેલાંના એક સંત વિપશ્યના જ કરનારા કેવી રીતે વિપશ્યનાની વ્યાખ્યા કરે છે. એ જ વાત કે બહાર ભીતર કાનૂન એક જ છે. બહાર ભીતર એકો જાનો, બહાર ભીતર એકો સચ હૈ, યહ ગુરુ જ્ઞાન બતાઈ રે, જન નાનક બિના આપા ચિન્હે, કટે ન ભ્રમ કી કાઈ રે. બહાર ભીતર કાનૂન એક જ છે. કુદરતનો એ જ નિયમ બહાર લાગુ પડે છે, એ જ ભીતર લાગુ પડે છે. જહાં અંતો તહાં બાહો, જહાં બાહો તહાં અંતો. પરંતુ તેને અનુભવથી જાણ્યા વગર ભ્રાંતિ જ રહેશે, ભ્રમ જ રહેશે. તે જાણી ગયા અને જાણીને કહે છે, જન નાનક બિના આપા ચીને. આજે પોતાપણું છે જેને હું હું મારું મારું કરતો રહ્યો છું, તેને સમજ્યા વગર, અનુભૂતિઓથી સમજ્યા વગર ભ્રમ દૂર થતો નથી, ભ્રાંતિ દૂર થતી નથી. કેવી રીતે સમજે તેને? તો કહે છે, કિમ સચિયારા હોવીએ, કિમ કુડે તૂટે પાલ, હુકમ રજાઈ ચલણા, ઓ નાનક લિખિયા નાલ. કિમ સચિયારા હોવીએ, બસ એક જ રસ્તો છે, સચિયારા બનો. ભારતની ભાષાઓને આ સંતે એક નવો શબ્દ આપ્યો. દુખિયારો શબ્દ ભારતમાં છે, જેને સુખ નથી તે દુખિયારો. સુખિયારો શબ્દ ભારતમાં છે, જેને દુઃખ નથી તે સુખિયારો. એવો જ નવો શબ્દ આપ્યો સચિયારો, જેની પાસે જૂઠ નથી તે સચિયારો. સત્ય જ સત્ય. સત્ય ફક્ત વાણીનું સત્ય નથી, આ તો સાધનાની વાત થઈ રહી છે. કિમ સચિયારા હોવીએ, જે જે સત્ય પ્રગટ થઈ રહ્યું છે તેના સહારે કોઈ કલ્પના નહીં. અમારી પરંપરાની આ માન્યતા, અમારી પરંપરા, અરે હશે તારી પરંપરાની માન્યતા. તને તો અનુભવ નથી થઈ રહ્યો ને? કોઈ માન્યતાનો આરોપણ ના કરી લેતા. કિમ સચિયારા હોવીએ, કિમ કુડે તૂટે પાલ. આ જૂઠની પાળ બાંધી રાખી છે, પડડો લગાવી રાખ્યા છે, તે બધા તૂટી જશે. કેવી રીતે તૂટી જશે? આવી રીતે તૂટવા લાગશે. હુકમ રજાઈ ચલણા, હુકમ રજાઈ અનુસાર ચાલવાનું શરૂ કરી દો. શું હુકમ રજાઈ છે? પરમાત્મા કહો કે ઈશ્વર કહો, અલ્લાહ મિયા કહો, પ્રકૃતિ કહો, નિસર્ગ કહો, કુદરત કહો, તેની શી રજા છે? તે શું ઈચ્છે છે? તેનો શું હુકમ છે? આ જ હુકમ છે, રજાઈ છે, નિયમ છે. રાગ અને દ્વેષ જગાવશો કે દંડ મળશે. રાગ અને દ્વેષથી મુક્ત થઈ જશો તો પુરસ્કાર મળશે, સુખ શાંતિ મળશે. આ તેની રજા છે, આ તેનો હુકમ છે, આ કુદરતનો કાનૂન કહે છે, એને ધર્મ નિયમતા કહે છે, ઋત કહે છે. તે ઋત અનુસાર, તે હુકમ રજાઈ અનુસાર ચાલતા આવડી જશે. આ ભીતર સચ્ચાઈનું દર્શન એટલા માટે કરીએ છીએ કે એ ઋતુ અનુસાર ચાલતા આવડી જાય. હુકમ રજાઈ ચલણા, અને હુકમ રજાઈ કુદરતનો કાનૂન પુસ્તકોમાં નહીં મળે, ગુરુ મહારાજના પ્રવચનોમાં કે બુદ્ધિવિલાસમાં નહીં મળે, ક્યાં મળશે? નાનક લિખિયા નાલ, પોતાની સાથે લખ્યું છે ભાઈ, પોતાની ભીતર બધા નિયમો લખેલા છે. એને વાંચીને જુઓ ને, અનુભવ કરીને જુઓ ને, તો આખી વિપશ્યના સમજાવી કે સચને, સત્યને છોડીને કલ્પનાને આવવા ન દેવી. આદિ સચ, જુગાદિ સચ હે, નાનક હોસી ભી સચ. સચથી આરંભ કરો અને દરેક કદમ સચની સાથે સાથે, સત્ય સાથે સાથે, સત્ય સાથે સાથે પહોંચી જશો પરમ સત્ય સુધી. જો કોઈ કલ્પના જોડી દીધી, પોતાની માન્યતાઓનો લેપ લગાવી દીધો, ગાડી રોકાઈ જશે. કારણ કે તે માન્યતા પ્રમુખ થઈ જશે, કલ્પના પ્રમુખ થઈ જશે, સચ્ચાઈથી દૂર થઈ જશો. આ વ્યક્તિ વિપશ્યના કરે છે તો સમજે છે કે કેવી રીતે વિપશ્યના કરવામાં આવે. તો કહે છે, ઓ થાપિયા ન જાય, કીતા ન હોઈ આપો આપ નિરંજન સોઈ. આપો આપ થાપિયા ન જાય, કઈ ઠોકી બેસાડવું નહીં. જે સચ્ચાઈ સામે આવે તેની ઉપર પોતાની માન્યતાઓનો લેપ લગાડવા લાગીએ તો વિપસના નથી થઈ રહી. થાપિયા ન જાય અને કીતા ન હોય પોતાના તરફથી કંઈ કરવું નહીં. ભોગતા ભાવ તો છોડવો જ છે, કરતા ભાવ પણ છોડવો છે. ફક્ત દ્રષ્ટા ભાવ, કંઈ ઠોકી પણ બેસાડવું નહીં, કંઈ ઉત્પન્ન પણ ન કરવું. ઉત્પન્ન કરશો તો બનાવટી થઈ જશે, કુદરતી ન થયું. ઠોકી બેસાડવાથી કોઈ નકલી વાત ચડાવી દેશો, સચ્ચાઈ ન થઈ તો થાપિયા ન જાય, કિતા ન હોય, આપો આપ નિરંજન સોય. ક્ષણ પ્રતિક્ષણ જે આપો આપ પ્રગટ થઈ રહ્યું છે તે નિરંજન છે, આંખોથી દેખાતું નથી. તેને કોઈ ઈશ્વર કહે, ગમે તે કહે, નિરંજન છે. તેનું કોઈ રૂપ નથી, તેની કોઈ આકૃતિ નથી. સચ્ચાઈ છે, સત્ય જ ઈશ્વર છે, પરમ સત્ય જ પરમેશ્વર છે. એ જ કહેવા માગે છે કે તે આપો આપ પ્રગટ થાય છે. આ પ્રશ્ન કબીરને પણ પૂછવામાં આવ્યો કે આપ વારંવાર ઈશ્વર કહો છો, ક્યારેક અલ્લાહ કહો છો, ક્યારેક હરી કહો છો, ક્યારેક રામ કહો છો, કોણ છે, શું છે? તો શું સમજાવે? વિદ્યા લુપ્ત થઈ ગઈને તો શીખવી શકતા નહોતા. એ સંત સ્વયં કરતા હતા, પરંતુ કેવી રીતે શીખવીને લોકોને થોડા સમયમાં આ વિદ્યામાં પારંગત કરી દે એ ભારતમાંથી લુપ્ત થઈ ગઈ હતી. ફક્ત જાતે કરતા હતા. શું કરે તો શું કહે છે, શું ઈશ્વર છે, શું હરી છે? કહે કબીર હરી એસા રે, જહાં જૈસા તહાં તૈસા રે, જબ જૈસા તબ તૈસા રે. અરે આ 3.5 હાથની કાયામાં જ્યાં જે કંઈ પ્રગટ થયું તે જ ઈશ્વર છે. જ્યાં જ્યારે જે પ્રગટ થાય તે જ ઈશ્વર છે. તે જ આપો આપ નિરંજન સોય. અને તે જ ભગવાન બુદ્ધે કહ્યું, યથાભૂત જ્ઞાન દર્શન. યથાકૃત નહીં, યથા સંકલ્પિત નહીં, યથા વાંછિત નહીં, યથા આરોપિત નહીં, યથાભૂત પોતાની મેળે જે થયું આપો આપ. ભારતમાંથી વિપસના બિલકુલ લુપ્ત થઈ, વિધિ લુપ્ત થઈ ગઈ. સંતો તો વિપસના કરતા રહ્યા. 2500 વર્ષ પછી આવી છે, અથવા એવું કહો કે 2000 વર્ષ પછી આવી છે. 500 વર્ષ તો જનતામાં બહુ સારું કામ કરતી રહી. દૂષિત થવા ન દઈએ તે વાત ખૂબ સારી રીતે સમજીને જઈશું, અને એ પ્રમાણે કામ કરીશું તો તે જ પરિણામ આવશે જે એ દિવસોમાં આવતું હતું. બિલકુલ તે જ પરિણામ આવશે, કામ કરવાથી આવશે. શું કરવાનું છે? આપણી ભીતર સંવેદનાઓને જોઈ રહ્યા છીએ, હજુ પણ સમજીએ શું સંવેદના કેવી રીતે ઉત્પન્ન થાય છે. જેમ જેમ આગળ વધીશું બધી વાત સમજવા આવશે. આ પરમાણુઓનો પુંજ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. આ પરમાણુ 4 પ્રકારના, 4 ભૂત છે. અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ. આ નામ ગણાવવા માટે નથી, તેના ગુણ, ધર્મ, સ્વભાવ એ પણ નામ ગણાવવા માટે નથી. 8 નામ ગણાવી લેવાથી શું મળે? એ અનુભૂતિ પર ઉતરે છે. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ ઢગલા બંધ પરમાણુ એકઠા થાય છે. ક્યારેક પૃથ્વી ધાતુની પ્રધાનતા લઈને ઉત્પન્ન થયા, ક્યારેક અગ્નિ ધાતુની પ્રધાનતા લઈને ઉત્પન્ન થયા, ક્યારેક વાયુ ધાતુની પ્રધાનતા લઈને, ક્યારેક જળ ધાતુની પ્રધાનતા લઈને. અને તેનો જે સ્વભાવ છે, તેની જે પ્રકૃતિ છે, તે આપણી અનુભૂતિ પર ઉતરવા લાગે છે. તેને જોવાને માટે વિપસના કરી રહ્યા છીએ. ઉપર ઉપરના અર્થમાં જોઈએ તો શું પૃથ્વી, શું જળ, શું વાયુ, શું અગ્નિ? આ આપણા શરીરની ભીતર જે નક્કર હાડકા, માંસ, એ બધાને કહીએ પૃથ્વી ધાતુ. જે પ્રવાહ છે, લોહી, પેશાબ, જે કંઈ વહે છે, પાણીની જેમ તરલ છે, તે જળ ધાતુ છે. અને જે ઉષ્મા છે, ઠંડાપણું છે, તે બધું અગ્નિ ધાતુ છે. અને ભીતર જે કંઈ હલનચલન થઈ રહ્યું છે, જે ગેસ છે, તે વાયુ ધાતુ છે. આ ઉપર ઉપરથી સમજવાની વાત. આ આખું શરીર આખરે એનાથી જ બન્યું છે, બીજું છે શું? બહારની દુનિયામાં પણ જોઈએ છીએ તો આ જ વાત છે. જળ છે, બહુ જ ઠંડી લાગે, ભારે થઈ ગયું, પથ્થર જેવું થઈ ગયું, બરફ જેવું થઈ ગયું. જે જળ હતું પૃથ્વી જેવું થઈ ગયું, વળી ગરમીથી ફરી પાણી થઈ ગયું. વધારે ગરમી લાગી તો વરાળ થઈ ગઈ, હવા થઈ ગઈ તો વાયુ જેવું થઈ ગયું. તો આ ત્રણેય અવસ્થાઓમાં જળ હતું તો પણ, બરફ હતો તો પણ, વરાળ થઈ તો પણ, તેમાં તાપમાન છે, ઠંડુ છે, ગરમ છે. અરે તો આ ચારે મહાભૂત તેમાં સમાયેલા છે. આ બધી બુદ્ધિથી સમજવાની વાતો છે. વિપસના કરશે તો અનુભવથી સમજશે. ધારો કે અત્યારે પૃથ્વી ધાતુના ઢગલા બંધ પરમાણુ ઉત્પન્ન થયા તો આપણને શો અનુભવ થઈ રહ્યો છે? પૃથ્વીનો શો સ્વભાવ છે? પથરાય છે, આકાશને ઘેરી લે છે, આકાશથી ઘેરાઈ જાય છે, તો તેનું કંઈ વજન થઈ જાય છે. તો ભારેપણાથી લઈને હલકાપણા સુધીનું આખું ક્ષેત્ર પૃથ્વી ધાતુનું ક્ષેત્ર. ક્યારેક ભારેપણું જણાયું, ક્યારેક હલકાપણું જણાયું. પૃથ્વી ધાતુ પ્રગટ થઈ, બહુ ભારે થયું, ક્યાંક કાંટાની જેમ કૂચવા લાગ્યું, ક્યાંક ખરબચડું લાગે, બહુ બેચેની થઈ. આ બધી પૃથ્વી ધાતુની વાત. અને જ્યારે ક્યારેક ભીતરમાં હલનચલન થઈ, ધબકારા થયા, કંપન થઈ રહ્યું છે, ધ્રુજારી થઈ રહી છે, આ બધું ક્ષેત્ર વાયુ ધાતુનું છે. નાનામાં નાની હલનચલન કે મોટામાં મોટી હલનચલન, આ બધું વાયુ ધાતુનું ક્ષેત્ર છે. જે દરેક તાપમાનનો અનુભવ થાય છે, બહુ જ ગરમી થઈ અથવા બહુ જ ઠંડી લાગે, ઠંડીથી ઠંડી અને ગરમીથી ગરમીનું પૂરેપૂરું ક્ષેત્ર અગ્નિધાતુનું ક્ષેત્ર. અને જલધાતુ, જલધાતુમાં ભેજ છે, બાંધવાનો તેનો સ્વભાવ છે. આ બધાને જોડેલા રાખે છે, એકત્ર કરેલા રાખે છે, સંગઠિત કરેલા રાખે છે. આ જલધાતુની અનુભૂતિઓ છે. તો આ ચારેયને છોડીને કોઈ પાંચમી જાતની અનુભૂતિ થતી નથી. જેટલી સંવેદનાઓ અનુભવ થઈ રહી છે તે આ ચારને છોડીને પાંચમી નથી થતી. પાંચમી તો જ્યારે એનાથી ઉપરની નિર્વાણની અવસ્થા હશે ત્યારે પાંચમી અનુભૂતિ કરીશું. બાકી ચારે ચાર તો આ જ દેહની અનુભૂતિ છે, કાયાની અનુભૂતિ છે, ભૌતિક અનુભૂતિ છે, તો એ જ થશે. એનાથી વિશેષ નહીં થાય. અત્યારે પણ એ જ થાય છે, આગળ પણ એ જ થતી રહેશે. હજુ તો નવું નવું કામ છે. જેટલા ઊંડાણમાં જઈશું એટલી વાત સમજમાં આવતી જશે કે કારણો વગર કશું થતું નથી. તો સમજીએ કે આ પણ કેમ થાય છે. ક્યારેક આ પૃથ્વી પરમાણુઓની અનુભૂતિ કેમ થાય છે, ક્યારેક અગ્નિ પરમાણુઓની, ક્યારેક જળ પરમાણુઓની, ક્યારેક વાયુ પરમાણુઓની અનુભૂતિ કેમ થાય છે. તો વાત સમજમાં આવશે કે જેઓ આહાર આપીએ છીએ તેવા પરમાણુ ઉત્પન્ન થાય છે. આ ભૌતિક પરમાણુ ચાર પ્રકારના આહાર મળવાથી ઉત્પન્ન થાય છે. નામ અને રૂપ એટલે કે શરીર અને ચિત્ત સાથે જોડાયેલા છે. શરીર તો ભૌતિક છે ને, તેને બે પ્રકારના ભૌતિક આહાર આપવાથી ભૌતિક પરમાણુઓ ઉત્પન્ન થાય છે. અને ચિત્તને બે પ્રકારના ચૈતસિક આહાર દેવાથી તે પરમાણુમાં ફેરવાઈ જાય છે, ચિત્ત પદાર્થમાં પરિવર્તિત થઈ જાય છે. બે પ્રકારના ચૈતસિક આહાર અને બે પ્રકારના ભૌતિક આહાર કયા હોય છે અનુભવથી સમજીશું. કોઈ થિયરીની વાત નથી, પ્રેક્ટિસની વાત છે. ભૌતિક આહાર કયો? આ રોજ દિવસમાં બે વાર ચાર વાર ખાવાનું ખાઓ છો એ ભૌતિક આહાર, એ ભૌતિક શરીરને આપી રહ્યા છો. જે પ્રકારનો ભૌતિક આહાર આપ્યો તે પ્રકારના પરમાણુ ઉત્પન્ન થશે, તે પ્રકારની સંવેદના થશે. કોઈ દિવસ માની લો બહુ તીખું તમતમતું ભોજન કરી લીધું અને તે પછી સાધના કરવા બેસીએ તો જોશો કે અહીં બળતરા થાય છે, ત્યાં બળતરા થાય છે, આખા શરીરમાં બળતરા થાય છે. અગ્નિ પ્રધાન પરમાણુ ઉત્પન્ન થયા કારણ કે આહાર એવો આપ્યો. કોઈ દિવસ બહુ જ મીઠો, તળેલો કે વાસી ખોરાક જમી લીધો તો જોશો કે ધ્યાન કરવા બેઠા તો બહુ ભારેપણું માલુમ થઈ રહ્યું છે, બહુ સુસ્તી આવી રહી છે. શા માટે? કારણ કે આપણે એવો પૃથ્વી પ્રધાન આહાર આપ્યો. આમ કેવો આહાર આપીએ છીએ બરાબર એ જ પ્રકારના પરમાણુ ઉત્પન્ન થવા શરૂ થઈ જશે. એવું પોતાના અનુભવથી જાણશો કે આહારજન્ય પરમાણુઓ ભૌતિક આહારથી ઉત્પન્ન થાય છે, બીજા પરમાણુ ઋતુથી ઉત્પન્ન થાય છે. આપણી ચારે બાજુ જે ભૌતિક વાતાવરણ છે તેમાંથી રોમ રોમ દ્વારા આપણે તે આહાર લેતા રહીએ છીએ. ભોજન કરીએ છીએ ત્યારે તો બહુ સ્થૂળ આહાર લઈએ છીએ, રોમ રોમ દ્વારા પણ આહાર લઈ રહ્યા છીએ. ગરમ પ્રદેશમાં રહેનારનું શરીર એક પ્રકારનું હશે, ઠંડા પ્રદેશમાં રહેનારનું બીજા પ્રકારનું હશે, સ્વસ્થ વાતાવરણમાં રહેનારનું શરીર સ્વસ્થ હશે, અસ્વસ્થ વાતાવરણમાં રહેનારનું અસ્વસ્થ હશે. પોતાના અનુભવથી જાણીએ છીએ. તો એ આહાર જે ઋતુના કારણે, મોસમના કારણે, બહારના વાતાવરણના કારણે લઈએ તો એવા પ્રકારના પરમાણુઓ આપણી અંદર ઉત્પન્ન થતા જશે. આ બે પ્રકારે ભૌતિક આહાર થયા. ચિત્તના આહાર, આપણે આ ક્ષણે ચિત્ત પર કેવું કર્મ બીજ નાખ્યું, કેવા કર્મ સંસ્કાર બનાવ્યા, કાલે સંસ્કાર વિશે સમજાવ્યું હતું, આ ક્ષણે શી પ્રતિક્રિયા કરી, પ્રતિક્રિયા કરી તે જ કર્મનું બીજ છે, તે કર્મ સંસ્કાર છે. જેવું નાખ્યું કે તરત જ પરમાણુઓમાં બદલાઈ જશે, એ ક્ષણે બદલાઈ જશે. ધારો કે ક્રોધ કર્યો, આ ચિત્ત ધારા પર આપણે ક્રોધનો આહાર આપ્યો, આપતા જ જઈશું કે કે આ આખા શરીરમાં એવા પરમાણુ ઉત્પન્ન થયા જે અગ્નિધાતુ લઈને આવ્યા. બહુ બળતરા અનુભવાશે, બહુ જલન અનુભવાશે. એવો આહાર આપ્યો ને, આહાર ચિત્તને આપ્યો, પણ તેનો પ્રભાવ શરીર પર પડી રહ્યો છે. માની લો આ ક્ષણે આપણી ચિત્તધારા પર ભયનો આહાર આપ્યો તો વાયુધાતુ આખા શરીરમાં કોઈ ધ્રુજારી છે, કોઈ કંપન છે, આ જાતનો આહાર આપ્યો તો એ જાતના પરમાણુ બનવા લાગ્યા. આ ક્ષણના ચિત્તના કર્મનો આ પ્રકારનો પ્રભાવ, અને આથી જ જૂના કર્મોનું જ્યારે ફળ આવે છે ત્યારે તેના પ્રભાવના કારણે જે પરમાણુ બન્યા હતા તેવા જ બનશે. જે પ્રકારના કર્મના બીજ આપણે વાવ્યા તેવું ફળ બિલકુલ એ જ પ્રકારનું આવશે. આપણે ક્રોધનું બી વાવ્યું અને ક્રોધનું બી વાવતા વાવતા જ અગ્નિધાતુ ઉત્પન્ન થઈ. તેનું જે ફળ આવશે તે અગ્નિધાતુની સાથે જ આખા શરીરમાં બળતરા થવા લાગશે. તો જૂના કર્મના અગ્નિના બીજ, ક્રોધના બીજ જાગશે અને ફળ આપશે, તો એ વખતે આખા શરીરમાં બળતરા થવા લાગશે. તો આપણા જૂના કર્મોના વિપાકને કારણે, તેનું ફળ પાકવાને કારણે આ પ્રકારના પરમાણુ ઉત્પન્ન થયા તે ખૂબ સમજવા લાગશો. શાસ્ત્રની વાત નથી, પોતાની અનુભૂતિથી સમજવા લાગશો. કુતૂહલ પૂરું કરવા માટે નહીં, કુતૂહલ પૂરું કરવા માટે ધર્મ નથી હોતો. તો સમજવા લાગીશું કે અત્યારે પૃથ્વી પ્રધાન પરમાણુ આવ્યા છે, ગમે તે કારણે આવ્યા હશે, ભોજનને કારણે આવ્યા હશે કે આ સમયના જૂના કર્મોના કારણે આવ્યા હશે કે મોસમને કારણે આવ્યા હશે, આવ્યા છે. હું નવા કર્મ સંસ્કાર બનાવીશ નહીં. આ બધું ભલે ગમે તે કારણથી આવ્યું, હું નવા કર્મ સંસ્કાર નહીં બનાવું. ભલે કોઈ પણ પ્રકારના પરમાણુ આવ્યા, અગ્નિ પ્રધાન આવ્યા કે પૃથ્વી પ્રધાન આવ્યા કે જળ પ્રધાન આવ્યા કે વાયુ પ્રધાન આવ્યા, છે તો અનિત્ય ને. ઉત્પન્ન થવું, નષ્ટ થવું એ તેનો સ્વભાવ છે. હું નવા કર્મ સંસ્કાર બનાવતો નથી. સાધક આમ કેવળ જુએ છે અને તેના સ્વભાવને સમજે છે તો નવા કર્મ બનાવતો નથી, કેમ કે પ્રતિક્રિયા કરતો નથી. દ્રષ્ટાભાવમાં, સાક્ષીભાવમાં, ઉપેક્ષાભાવમાં, તટસ્થ ભાવમાં પુષ્ટ થતો જઈ રહ્યો છે. આ બધું એટલા માટે જાણવું છે, બુદ્ધિવિલાસ માટે નહીં. આ ચાર પરમાણુઓની વાત કરી તો પાંચમું ક્યાં ગયું, આકાશ ક્યાં ગયું, આ બધી ઝઘડાની વાતો. અત્રે આકાશની કોઈ સંવેદના નથી હોતી. આકાશ છે તો ખરું, આકાશ નથી એવું ક્યાં કહીએ છીએ? પાંચ તત્વોમાં તે પણ એક છે, પરંતુ આ ચારેયની સંવેદના છે, તેનાથી સંવેદના થતી નથી. તો તેની વાત કરીને શું કરીએ? જેનાથી સંવેદના થાય છે અને સંવેદના થવાથી આપણે પ્રતિક્રિયા કરીને કર્મ સંસ્કાર બનાવીએ છીએ, આપણે તેનાથી છુટકારો લેવો છે ને. એટલા માટે બધી વાત સમજતા જઈશું, બહુ સમજી સમજીને કામ કરીશું તો આગળ વધતા જઈશું. અડચણો આવશે, આપણને કોણ બાધક છે? આપણા પાંચ મોટા મોટા દુશ્મન છે, રસ્તો રોકી દેશે, આપણને આગળ વધવા દેશે નહીં. કોઈ બહારનો દુશ્મન નથી, આપણી ભીતરના જ દુશ્મન છે. આપણા જ પોતાના વિકાર આપણને આગળ વધવા નહીં દે. પાંચ મોટા મોટા વિકાર છે, તેનાથી બચીને રહેવું જોઈએ. બે વિકાર, કામછંદ અને વ્યાપાદ, પ્રાચીન ભાષા છે. નવો નવો સાધક આવે છે, જો તેના મનમાં બહુ કામવાસનાઓનો વિકાર હશે તો ધ્યાનમાં બેસતા જ કામવાસના બહુ કામવાસના જાગશે. એ રીતે કોઈની સાથે ઝઘડો થયો તે વાત વારંવાર આવશે, મનમાં એના તરફ બહુ ક્રોધ જાગશે, જેને છંદ વ્યાપાદ કહ્યા. પણ તેને જોતા જઈશું તો ઓછા થઈ જશે. તેને જ આગળ ઊંડાણમાં જઈશું તો જે પ્રિય છે તેના તરફ રાગ જાગવો તેને રાગ કહીએ, જે અપ્રિય છે તેના તરફ દ્વેષ જાગવો તેને દ્વેષ કહીએ. સાધના એટલા માટે કરી રહ્યા છીએ કે આપણા રાગના સ્વભાવને તોડીએ, દ્વેષના સ્વભાવને તોડીએ. પણ કામ કરતાં કરતાં એવી અણસમજ આવે કે સાધના તો રાગ તોડવાની કરી રહ્યા હોઈએ અને કામ રાગ વધારવાનું કરી રહ્યા છીએ. સાધના દ્વેષ તોડવાની કરી રહ્યા છીએ ને કામ દ્વેષ વધારવાનું કરી રહ્યા છીએ. બરાબર સમજીશું આવું કેવી રીતે થશે? કેવી રીતે આપણે રાગ જગાવીએ છીએ એક ઉદાહરણની વાત છે. શિબિરમાં આવે છે તો તેને કહેવામાં આવે છે કે મૌન રહો, 9 દિવસ સુધી આર્ય મૌન, પરસ્પર બિલકુલ વાત ન કરો, રહેવાતું નથી. ગમે તેટલું કહો, વારંવાર કહીએ છીએ તેના પોતાના કારણ હોય છે. કોઈ લાલ પુસ્તકમાં લખ્યું છે એટલા માટે એને માનવું પડશે એવું નથી. હજારોનો અનુભવ છે એટલા માટે કહીએ છીએ મૌન રાખો, પરંતુ નથી માનતો. જ્યાં તેને ક્યાંક એકાંત મળ્યું અને કોઈ સાથી મળી ગયો, ઘૂસભૂસ વાતો કરશે, પોતાની વાત છોડતો જ નથી. રાત્રે પણ ડોર્મેટરીમાં છે જ્યાં સુધી ઊંઘ નથી આવતી તો ચૂપ બેસતો જ નથી, ઘૂસપુસ ઘૂસપુસ વાત કરતો રહેશે, બીજાને હાનિ કરશે, પોતાને હાનિ કરશે. શું વાત કરશે? પહેલી વાત તો એ જ કરશે કે બીજાઓને શું થઈ રહ્યું છે, એ નથી જોતો કે મને શું થઈ રહ્યું છે, પોતાના તરફ ક્યારેય જોતો નથી. તો પ્રશ્ન કરશે, તને કેવું થયું? કેમ કે જ્યારથી જન્મ્યો છે એ સ્વભાવ બનાવ્યો છે પરાંગમુખી પરાંગમુખી બહિર્મુખી. બીજાઓને શું થઈ રહ્યું છે, આને શું, પેલાને શું, તને શું થયું, એવો પ્રશ્ન કરશે. અને કોઈ કહી દે કે મને તો આખા શરીરમાં તરંગો જ થયા, ઝણઝણાટી થઈ, અરે આને ઝણઝણાટી થઈ. અને કોઈ એ કહી દીધું કે મને આખા શરીરમાં વીજળી જેવો કરંટ લાગ્યો, અરે મને તો આવું કંઈ થયું જ નહીં. હવે જુઓ, ધ્યાનમાં બેસે તો શું કરશે, મને વીજળીનો કરંટ જોઈએ રે, મને વીજળીનો, અરે મને તો મળ્યો જ નહીં, તેને તો મળી ગયો, મારે ઝણઝણાટી જોઈએ રે, રડે છે. આ જોઈએ રે, તે જોઈએ રે, તે કાઢવા માટે તો વિપસના કરી રહ્યો છે, અને હવે વિપસનાના નામે મારે જોઈએ, એ બી સંવેદના મારે જોઈએ, તો અટવાઈ ગયા ને, આ દુશ્મન માથા પર સવાર થઈ ગયો ને. આગળ કેવી રીતે વધશો? દૂર કરો એવા દુશ્મનને, આવવા ન દો, એમ જ દ્વેષનો દુશ્મન સવાર થઈ જશે. બીજું એક ઉદાહરણ છે, દ્વેષનો દુશ્મન કેવી રીતે સવાર થાય છે? બેસાડી દીધો કલાક સુધી, પગ ન ખોલો, હાથ ન ખોલો, આંખ ન ખોલો, બેસી ગયા. અડધો કલાક તો ગમે તેમ વીત્યો અને પછી પીડાઓ શરૂ થાય, બહુ જ પીડા, બહુ જ પીડા, હાય રે, મરી ગયો રે. તો એ જ જૂની આદત, બીજાઓને શું થઈ રહ્યું છે, મને તો બહુ જ પીડા થઈ રહી છે, બીજાને શું થઈ રહ્યું છે. કહ્યું કે આંખ ખોલવી નહીં, એટલે આંખ ખોલી નથી શકતા, છતાં પણ જરાક આંખ ખોલી લેશે અને ચારે બાજુ જોઈ લેશે. અને એ વખતે એવો સંયોગ કે જેને જુઓ તે બુદ્ધની મૂર્તિની જેમ બેઠો છે, મહાવીરની મૂર્તિની જેમ બેઠો છે. અરે આને તો કોઈ પીડા બીડા થતી જ નથી, આ પીડા બંધ જ થાય છે, આમની બધી પીડા નીકળી ગઈ, મારી હજી સુધી ના નીકળી, હાય રે, મારી પીડા ન નીકળી રે, મારી પીડા, મારી પીડા નીકળી નહીં રે. અરે અમારા માર્ગદર્શક કહે છે બધું અનિત્ય છે, બધું અનિત્ય છે. હશે ભાઈ બધું અનિત્ય, આ પીડા તો અનિત્ય નથી, એ તો નિત્ય છે, નિત્ય છે. જુઓ હજુ સુધી નથી નીકળી, અને તેને વારંવાર કહું છું, તું અનિત્ય છે, તું અનિત્ય છે, છતાં પણ નીકળતી નથી. દ્વેષ જ દ્વેષ, દ્વેષ જ દ્વેષ, આવ્યો હતો દ્વેષ કાઢવા અને કરી રહ્યો છે દ્વેષ જ દ્વેષ. બહુ મોટો દુશ્મન છે, ખૂબ સજાગ રહેવું પડશે. બીજા બે દુશ્મન છે, એ દુશ્મનો છે શું? આપણી ભીતરમાં વિકાર જ્યારે આવ્યા હતા ત્યારે તો મહેમાન બનીને, પણ ઘરમાં અંદર આવી ગયા પછી ધીમે ધીમે ઘરના માલિક બની ગયા. નીકળવું નથી અને આ સાધના કરશું તો તેમણે નીકળવું પડશે. તો જેવું સાધનાનું કામ કરીશું કે અંદરથી લાત મારશે, બંધ કર, આ શું કરવા લાગ્યો, મને આ ગમતું નથી, આવું થવા લાગશે. તો બે પ્રકારની ધુનકી લાગશે અંદરથી. એક ધુનકી એ લાગે છે કે જેવો ધ્યાન કરવા બેસે કે બસ ખૂબ આળસ આવે, રાત્રે બરાબર ઊંઘ લીધી હોય છતાં ધ્યાન કરવા બેસે કે ઊંઘ આવવા લાગે, આળસ આવવા લાગી. આ દુશ્મનને અંદરથી લાત મારી, કામ બંધ કર, મને આ ગમતું નથી, તું કામ કરીશ તો મારે ભાગવું પડશે અને હું ભાગવાનું નથી, મેં તો તારી ભીતર મારું ઘર જમાવી દીધું છે. જ્યારે બીજું કંઈ આવે એટલે કે રાગ જાગ્યો કે દ્વેષ જાગ્યો તો તેને જોશે. અત્યારે રાગ જાગ્યો છે તો જોઉં કેટલી વાર રહે છે, તો તેની તાકાત ઓછી થતી જશે, નીકળી જશે. દ્વેષ જાગ્યો, જોતા જાઓ, તેની તાકાત ઓછી થશે, નીકળી જશે. આ આળસ જાગે તો જોવાથી કામ થતું નથી, એ તો એકદમ માથે ચડી જાય છે, કામ જ કરવા નહીં દે, જોવા જ નહીં દે, તેની સાથે યુદ્ધ કરવું પડશે. શું યુદ્ધ કરશો? શ્વાસને જરા તેજ કરી દો. તેનાથી પણ ના બન્યું તો માની લો એક કલાકવાળી અધિષ્ઠાનની બેઠક હોય ત્યારે તો શ્વાસ તેજ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અધિષ્ઠાનની બેઠક ન હોય તો ઊભા થઈ જાઓ, ઊભા ઊભા આળસ કાઢી નાખો અને પોતાનું કામ કરતા રહો. કામ એ જ કરતા રહો, તેના થકી પણ ન નીકળે તો ભલે 5 મિનિટ બહાર જાઓ, 5 મિનિટ ચાલો અને પાછા આવી જાઓ, પાછા બેસો, ચાલતા ચાલતા પણ કામ તો એ જ કરતા રહો તો આળસ દૂર થઈ જશે. તેનાથી પણ ન થઈ તો જઈને આંખો પર ઠંડુ પાણી છાંટો, કોઈ પણ રીતે આ દુશ્મન સાથે યુદ્ધ કરીને છુટકારો મેળવો, નહીં તો કામ થશે નહીં. બીજો દુશ્મન જુઓ, આ માણસ ઊંઘતી તો મારા કાબૂમાં આવ્યો નહીં, તો બેચેની ઉત્પન્ન કરો. તો બીજી લાત મારે છે ભીતરથી, બહુ બેચેની, બહુ બેચેની, સાધના કરવાનું મન નથી થતું, આ કરી લઉં, તે કરી લઉં, ચાલ્યો જાઉં, થોડુંક વાંચી લઉં, થોડુંક લખી લઉં, થોડીક વાતો કરી લઉં, બધું જ કરશે, સાધના નહીં કરે. એક કલાકની સાધના છે, અધિષ્ઠાનની, જેમાં પગ ન ખોલાય, હાથ ન ખોલાય, આંખ ન ખોલાય, ક્યારે ઉઠી ગયો ખબર જ નથી, ઉઠીને બહાર પણ ચાલ્યો જાય અને બહાર જઈને હોશ આવે, અરે આ તો અધિષ્ઠાન હતું ને, હું કેવી રીતે આવી ગયો, કંઈ ભાન નથી તેને કે શું કરી રહ્યો છું, કારણ કે અંદરની લાત લાગી છે, બંધ કર આ શું કરી રહ્યો છે, મને આ ગમતું નથી. અને સાંજે જ્યારે કોઈ કહે છે 6 દિવસ પૂરા થયા, હવે તો 4 જ દિવસ બાકી છે, ત્યારે રડે છે, અરે આજનો દિવસ મેં એમ જ ખોઈ નાખ્યો, મેં કંઈ જ ન કર્યું, અરે હાય રે કંઈ કર્યું નહીં, અને રડવાનું શરૂ કરે, તે એથી પણ મોટો દુશ્મન છે. ધર્મના ક્ષેત્રમાં રડવાને કોઈ સ્થાન નથી. ભૂલ થઈ ગઈ તો પોતાના કોઈ વડીલની સામે જઈને સ્વીકાર કરી લો, છુપાવો નહીં, મારાથી આ ભૂલ થઈ ગઈ અને હું હવે પ્રતિજ્ઞા કરું છું આ ભૂલ ફરીથી નહીં કરું, તેનો પસ્તાવો ન કરવો. ધર્મમાં નથી પૂર્વતાપ, નથી પશ્ચાતાપ, તાપ છે જ નહીં. ભૂલનું ન્યાયીકરણ પણ ના કરો, પરંતુ ભૂલ થઈ ગઈ તો તેને છુપાવો પણ નહીં, તેનો સ્વીકાર કરો અને નિર્ણય કરી લો કે ભવિષ્યમાં નહીં થવા દો. કેમ કે જો પશ્ચાતાપ કરવા લાગશો તો અપરાધની ગ્રંથિ બંધાવા લાગશે, પછી એ ગ્રંથિ કાઢવી વધુ કપરી થઈ જશે. વારંવાર તેને યાદ કરીને રડશે તો નવા સંસ્કાર બનાવી રહ્યો છે ને, તેને યાદ કરીને રડી રહ્યો છે તો રડવાનું બીજ વાવવા લાગ્યો છે. રડવાનું બીજ રડવું જ લાવશે, રડવાનું બીજ હસવું નથી લાવી શકતા. રડવાના બીજ કદી વાવવા નથી. વિપશ્યનાને રસ્તે ચાલનાર વ્યક્તિ રડવાના બીજ કદી વાવશે નહીં. ભૂલ થઈ ગઈ તો સ્વીકાર કરશે, હવેથી નહીં કરું આવી ભૂલ, એવો દ્રઢ નિશ્ચય કરશે, તો આ ચોથો દુશ્મન માથે ચડશે નહીં. પાંચમો દુશ્મન, પ્રાચીન ભાષામાં કહ્યું વિચિકિત્સા, એટલે સંદેહ થાય છે. જૂના લેપ છે ને, દરેક પરંપરાના પોતપોતાના લેપ. અરે ભાઈ આ શું કરવા લાગ્યા, શ્વાસને જુઓ, શું મળે શ્વાસ જોવાથી, રામને દેખાડે, બુદ્ધને દેખાડે, આત્માને કે પરમાત્માને દેખાડે તો કોઈ વાત થઈ, શ્વાસને શું જુઓ, અને હવે શરીરને જુઓ, સંવેદનાને જુઓ, એ તે કોઈ વાત છે, શરીરને શું જુઓ, અમને ખબર છે અનિત્ય છે, એ તો જાણીએ જ છીએ, એમાં શી નવી વાત, જાણતા ભણતા કંઈ નથી, માને છે, અનુભવ નથી, છતાં પણ કહે છે મને ખબર છે, હું બહુ જાણું છું, એમાં શું જોઉં, આ શું કરાવી રહ્યા છો, સંદેહ થાય છે. આખા માર્ગ વિશે, આ વિદ્યા વિશે શંકા થાય છે તો કામ કરી શકતો નથી. જ્યારે જ્યારે એવો સંદેહ થાય તો પોતાના માર્ગદર્શકને એક વખત નહીં, અનેક વખત મળો, એ સંદેહને દૂર કરો, નહીં તો આ પાંચમો દુશ્મન કામ કરવા નહીં દે. આ પાંચેય દુશ્મનોને દૂર રાખશો તો કામ બહુ સારું થશે. આગળ વધતા જ જશો, વધતા જ જશો, પાંચેય દુશ્મનોને દૂર રાખીને જે રીતે કામ કરવાનું છે તે રીતે કરો તો પરિણામ આવશે જ, સારા પરિણામ આવશે જ. કોઈ બુદ્ધ હોય કે ન હોય કશો ફરક નથી પડતો, બુદ્ધ થાય છે તો એ જ કલ્યાણ થાય છે કે ખોવાયેલી આ વિદ્યાને તે શોધી કાઢે છે અને લોકોમાં વહેંચે છે, અન્યથા તેમની સામે પણ લોકો આ રીતે કામ કરશે તો આ જ પરિણામ આવશે, તેમના પછી પણ કરે તો આ જ પરિણામ આવે, તેમની પહેલાં પણ કોઈ આ રીતે કામ કરે તો આ જ પરિણામ આવશે. આ તો વિદ્યા છે, જે તેના અનુસાર કામ કરશે તેને પરિણામ મળશે જ. તો બુદ્ધના સમયે પણ આ જ થતું હતું, પછી પણ જે લોકો કરતા રહ્યા, જ્યાં આગળ આ વિદ્યા કાયમ રહી ત્યાં આ જ પરિણામ આવતા રહ્યા. બુદ્ધના સમયે કેટલા લોકો તરી ગયા, તો બુદ્ધની કૃપા નથી, કૃપા ધર્મની, અને ધર્મની પણ કૃપા નહીં, કૃપા ધારણ કરનારની. ધર્મ ધારણ જ ન કરે તો ધર્મ હોય તો પણ શું કામ આવશે. બુદ્ધ જે બતાવે છે એ કામ જ આપણે ન કરીએ તો બુદ્ધનું હોવું આપણે માટે શું કામ લાગ્યું. કેવી રીતે લોકો કામ કરતા કરતા બદલાઈ ગયા, અંગુલી માલ જેવી વ્યક્તિ જેણે પોતાના જીવનમાં 999 વ્યક્તિઓની મનુષ્યની હત્યા કરી, અરે કોઈ પ્રાણીની હત્યા કરે તો પણ ભીતર બહુ મોટી ગાંઠ બંધાઈ જાય છે, મનુષ્યની હત્યા કરે સહેલું નથી, બહુ ક્રોધ જગાવો પડે છે, બહુ દ્વેષ, બહુ દુર્ભાવના, ત્યારે કોઈ મનુષ્યની હત્યા થાય છે. કેટલો ઊંડો શિલાલેખ જેવો સંસ્કાર બનાવ્યો, એવા 999 સંસ્કાર બનાવ્યા, એવી વ્યક્તિની શી દશા હશે. આવો માણસ ભગવાનના સંપર્કમાં આવ્યો, ધર્મના સંપર્કમાં આવ્યો, આ જ કામ કરતા 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 સંત થઈ ગયો, અરહંત થઈ ગયો, મુક્ત થઈ ગયો, અરે કરુણાથી ભરાઈ ગયો. હું પહેલાં કેવા ખોટા રસ્તે ચડી ગયો હતો, પોતાની હાનિ કરતો હતો, લોકોની પણ હાનિ કરતો હતો,
આ કલ્યાણકારી વિદ્યા અરે આ લોકોને કેવી રીતે મળે? તો ગામે ગામ નગર નગર ફરે છે, લોકોને વેચે છે, ક્યાંક ક્યાંક લોકો ઓળખી લે છે. આ જ અંગુલી માલ છે જેણે મારા પિતાની હત્યા કરી, કે માતાની કે પતિની કે પત્નીની કે દીકરીની કે દીકરાની હત્યા કરી છે. તો લોકો ગુસ્સાના મારે ગાળો દે છે, પથ્થર મારે છે, લાઠીથી મારે છે, શરીરમાંથી લોહી વહે છે, શરીરમાંથી તો લોહી વહે છે, હૃદયથી મૈત્રી વહે છે, કરુણા વહે છે. તમારું મંગલ થાય, તમારું કલ્યાણ થાય. બહુ ભટક્યો હતો રે હું, મને આ કલ્યાણકારી માર્ગ મળી ગયો. તમે પણ ચાલીને તો જુઓ, ચાલીને તો જુઓ કેવા સંત થઈ જાય છે. તો કોઈના ચમત્કારથી નથી થતા, આ વિદ્યાને કારણે થાય છે. કારણ કે તેને ધારણ કરી અનુભવ કરે છે, બદલાતો જાય છે, બદલાતો જાય છે. માણસ બધા દુઃખોની વિકારોની બહાર નીકળી જાય છે. એક મહિલા બહુ ઈચ્છા કે તેને પુત્ર પ્રાપ્ત થાય, ન થયો. જરાક મોટી ઉંમરે પુત્ર થયો, બહુ ખુશ થઈ, ખૂબ આસક્તિ પણ થઈ. અને એવો સંયોગ થયો કે 2-4 વર્ષનો થતાં થતાં કોઈ સાપે તેને ડંક માર્યો, મરી ગયો. હવે તેના દુઃખનો પાર નહીં. જેટલી ઊંડી આસક્તિ હતી એટલું વધારે દુઃખ થયું. બાળકના શબને પોતાની છાતીએ લગાવીને, આ મર્યો નથી રે, આ જીવતો છે, આ સૂઈ ગયો છે, તમે એને મરેલો ન કહો, આ સૂઈ ગયો છે, અને કોઈ જગાડી દો રે, લોકો સમજાવે, માં આ મરી ગયો છે, અમને આપી દે, સ્મશાન ભૂમિમાં લઈ જઈએ, જીવતો નથી, ના જીવતો છે, કોઈ આને જગાડવાની દવા આપી દો, કોઈ આને જગાડવાની દવા આપી દો. તો કોઈએ કહ્યું, આજની દુનિયામાં સૌથી મોટો વૈદ્ય જે બધા દુઃખોને પાર કરવાનો ઈલાજ જાણે છે તે ભગવાન બુદ્ધ છે. તેના આશ્રમમાં ચાલી જમા, કોણ જાણે તે તારું કલ્યાણ કરી દે. બહુ રાજી થઈ ગઈ, દોડતી દોડતી ગઈ ભગવાનની પાસે. તેમની સામે બાળકનું મૃત શરીર મૂકી દીધું. મહારાજ, લોકો કહે છે આ મરી ગયો છે. આ મરી ગયો નથી મહારાજ, એને જગાડી દો. જેટલી ઊંડી આસક્તિ એટલું ઊંડું દુઃખ. ભગવાને જોયું આ ભાવાવેશમાં ધર્મની કોઈ વાત સમજવા લાયક નથી. તો તેમની પોતાની રીત રહેતી, કોઈ વ્યક્તિને કેવી રીતે સમજાવવી? તેમને તો લોક કલ્યાણ કરવું છે ને, જેથી તે ધર્મને ગ્રહણ કરીને પાલન કરીને પોતાનું કલ્યાણ કરી શકે. તો કહ્યું, જા જા બેટી, નગરમાં જા, એક ચપટી રાય માગી આવ. અરે ભગવાન, ભગવાન કોઈક એવી ઔષધિ આપશે, મારો પુત્ર જાગી જશે. બહુ ખુશ થઈ દોડી. અરે અરે અરે, ઊભી રહે, પૂરી વાત સાંભળ. એવા ઘરેથી લાવજે બેટી જે ઘરે કોઈ મર્યું ન હોય. હા હા મહારાજ, એવા ઘરેથી જ લાવીશ. હવે ગઈ ગામમાં, નગરના ઘરે ઘરે, મોહલ્લે મોહલ્લે જઈને માગે, કોઈ ચપટી રાય આપી દો, મારો દીકરો જીવી જશે. અરે ચપટી ભરીને શું કામ, આખી ગુણ લઈ જા, તારું બાળક જીવી જાય, કોઈ રીતે તારું બાળક જીવી જાય. પછી પૂછે છે, તમારા ઘરમાં તમારા ઘરમાં કોઈ મર્યું તો નથી ને? તે લોકોના મોઢા વીલા થઈ જાય છે. કોઈ કહે છે મારો બાપ મરી ગયો, કોઈ કહે છે મારી મા મરી ગઈ, કોઈ કહે પતિ મર્યો, પત્ની મરી, દીકરો મર્યો, બધાને ઘરે કોઈને કોઈ મર્યું જ છે. દિવસભર થાકી પાકી સાંજે આવી, હવે ભગવાને જોયું, હવે આ સમજવા લાયક થઈ ગઈ. કેમ કે સમજી ગઈ કે આખી દુનિયામાં મૃત્યુ દરેક જગ્યાએ આવે છે, એમાં વ્યાકુળ થવાની શી વાત છે, મૃત્યુ તો આવે જ છે. ત્યારે તેને આ જ સમજાયું, જો સ્વયં પોતાને, અને આમ દેખતા 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 તે જ કિસ્સા ગૌતમી અરહંત થઈ ગઈ, મુક્ત થઈ ગઈ, અને જીવનભર આવી દુખિયારી મહિલાઓને ધર્મ શીખવતા શીખવતા પોતાનું જીવન સફળ કર્યું, બીજાઓનું જીવન સફળ કર્યું. બીજી એક મહિલા, બહુ ધનવાનની દીકરી, યુવા અવસ્થામાં આવતા આવતા પોતાના ઘરના નોકરની સાથે ભાગી ગઈ. કેટલાક દિવસ તો તેનો નશો રહ્યો, પછી ધીરે ધીરે વાતાવરણથી બહુ દુઃખી થઈ. અને એવો સંયોગ થયો કે 2 પુત્ર થયા, તે પણ મરી ગયા, પતિ પણ મરી ગયો. પાછી પોતાના પિયરમાં આવી તો માં મરી ગઈ, પિતા મરી ગયા, ભાઈ મરી ગયો. અરે એટલી દુખિયારી, સંસારમાં તેનું કોઈ નથી. આ દુઃખની મારી પાગલ થઈ ગઈ, શ્રાવસ્તીની ગલીઓમાં પાગલની જેમ ફરે, બિલકુલ નગ્ન ફરે. તેનું કોઈ પુરાણું પુણ્ય હતું જેને લીધે ભગવાનના આશ્રમની સામેથી નીકળી અને ત્યાં જોયું ભગવાન ધર્મ શીખવી રહ્યા છે. વાણી બહુ મીઠી લાગી તો ત્યાં જ બેસી ગઈ, સાંભળવા લાગી. ભગવાનની વાણી સાંભળતા 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 ભાન થયું, તો જુએ છે હું નગ્ન છું. બહુ શરમ આવી, સંકોચ થયો. તો પાસે કોઈ ભાઈ ઊભો હતો, તેણે ચાદર ઓઢાડી દીધી. તો ચાદર ઓળીને ભગવાનની વાણી સાંભળવા લાગી. લોકો તેનું નામ ભૂલી ગયા. ત્યારથી તેનું નામ પટાચારા, ચીવર ઓળેલી મહિલા પડી ગયું. ભગવાને પાસે બોલાવી, આવ મારી દુખિયારી દીકરી, અને આ જ વિદ્યા શીખવી. કોઈ ચમત્કારથી તેના પતિને જીવાડી દેત, માતા પિતાને, ભાઈને, પુત્રોને જીવાડી દેત તો કલ્યાણ ન થાત, દુઃખની બહાર ન નીકળેત. તેને વાત સમજમાં આવી, અને દરેક માણસને વાત સમજમાં આવી જશે કે આપણે પોતાના કોઈ વાલાના મરવાથી રડીએ છીએ, જાણતા નથી કે એવા વાલા ન જાણે કેટલાય મર્યા છે, અસંખ્ય જન્મ વીતી ગયા, દરેક જન્મમાં કોઈ ને કોઈ વાલું મર્યું જ છે અને આપણે રડ્યા છીએ. તેમના હાડકા એકઠા કરવામાં આવે, એક જગ્યાએ પર્વત ઊભો થઈ જાય, અને એમના મૃત્યુ પર જે રડ્યા તે આંસુ એકઠા કરાવવા દેવામાં આવે તો મહાસાગર તૈયાર થઈ જાય. એટલા મર્યા છે અને આપણે એટલું રડ્યા છીએ, અને આગળ એમ જ ચાલશે. અગણિત જન્મો સુધી આ રીતે પ્રિય મરતા જશે, આપણે રડતા જઈશું, દુઃખોથી બહાર ક્યારે નીકળીશું રે? એ જે દરેક જન્મનું વારંવારનું રડવાનું, વારંવારનું રડવાનું, તેનાથી છુટકારા માટે આ વિદ્યા છે. બસ આ વિદ્યા મળે, બધા દુઃખોથી બહાર આવી જઈશું. કોઈ પણ હોય દુઃખોથી બહાર આવી જાય છે, અને જરૂરી નથી કે ઘર બાર છોડીને સંન્યાસી બને તો જ બધા દુઃખોથી બહાર અવાય. એ વાત બિલકુલ ઠીક છે કે કોઈ ઘર બાર છોડીને ભિક્ષુ બને, ભિક્ષુણી બને તો તેને માટે બહુ સહેલું થઈ જાય છે, બીજી કોઈ જવાબદારીઓ નથી. એક વખત ભોજનને માટે ભિક્ષાપાત્રમાં જે મળી જાય તે ખાઈ લે, કોઈ ઝાડની નીચે કોઈ ઝૂંપડીમાં રહી લે, તો બીજી કોઈ આવશ્યકતા નથી તેને. ગૃહસ્થ હોય તો બહુ જવાબદારીઓ હોય છે, તો કઠણાઈઓ અવશ્ય હોય છે, પણ કામ તો તેનું તે જ. એ જ શીલ, સમાધિ, પ્રજ્ઞા, એ જ અષ્ટાંગિક માર્ગ, જે ચાલે તે મુક્ત અવસ્થા પર પહોંચી જાય. ભગવાન બુદ્ધના જીવનકાળમાં માંડ માંડ 1,00,000 ભિક્ષુ અને ભિક્ષુણીઓ તેમના સાથે હશે. બાકીની કરોડોની સંખ્યામાં ઉત્તર ભારતના ગૃહસ્થો હતા, અને એમાંથી અનેક લોકો મુક્ત અવસ્થા સુધી પહોંચ્યા ને. કેવી રીતે પહોંચ્યા? વાત તો તેની તે જ, રસ્તો તેનો તે જ, કામ કરે તો પહોંચી જ જશે. ગ્રસ્ત પણ મુશ્કેલીઓમાંથી પસાર થતાં, અડચણોમાંથી પસાર થતાં કામ કરતા જશે તો પહોંચી જશે. એ દિવસોનો એક બહુ જ ધનવાન માણસ, અનાથ પિંડક તેનું નામ, ભગવાનના સંપર્કમાં આવ્યો, આ વિદ્યા શીખી, અને ભીતરની સચ્ચાઈઓને જોતા 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 શરીર અને ચિત્તની પરેની સચ્ચાઈને જોઈ લીધી, નિર્વાણનો સાક્ષાત્કાર કરી લીધો. આજના ભારતમાં તો આ વિદ્યા જ લુપ્ત થઈ ગઈ. જ્યારે નવો નવો બર્માથી આવેલો ત્યારે કોઈ માણસને કહું કે તને નિર્વાણ પ્રાપ્ત થાય તો ગભરાય. ગુરુજીએ આશીર્વાદ આપવાને બદલે આ શું કહી દીધું? આ દેશમાં નિર્વાણનો અર્થ મૃત્યુ, અને આપણે કહીએ તને નિર્વાણ પ્રાપ્ત થાય તો કહે છે ના બાબા મૃત્યુ પ્રાપ્ત થાય. ના બાબા ના, મારે મૃત્યુ જોઈતું નથી. ગુરુજી આપ શું કહેવા લાગ્યા? અમને તો દીર્ઘાયુના આશીર્વાદ આપો. અરે જીવતે જીવત નિર્વાણની અનુભૂતિ થાય છે તે નિર્વાણની વાત કરી રહ્યા છીએ. ભીતરમાં આ શરીર અને ચિત્તનો પ્રપંચ જોતા જોતા તેનાથી પરેની અવસ્થા જે નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે, આ જીવનમાં તેનો અનુભવ કરવાનો છે. વિદ્યા જ લુપ્ત થઈ ગઈ ને તો શબ્દનો અર્થ જ જતો રહ્યો. આ જ વ્યક્તિ પોતાના જીવનમાં તે અવસ્થાનો પહેલી વાર સાક્ષાત્કાર કરી લે છે, તેને સ્ત્રોતાપન્ન કહે છે. સ્ત્રોતમાં પડી ગયો. શાના સ્ત્રોતમાં પડી ગયો? મુક્તિના સ્ત્રોતમાં પડી ગયો. હવે તેને અરહંત બનવાથી દુનિયાની કોઈ શક્તિ રોકી શકતી નથી. વધારેમાં વધારે 7 જન્મમાં અરહંત બની જ જશે, કારણ કે તે સ્ત્રોતમાં પડી ગયો. અનાથ પિંડક કોશળ દેશનો નિવાસી હતો. ત્યાંની રાજધાની શ્રાવસ્તી એ સમયમાં ભારતની સૌથી વધુ વસ્તીવાળી નગરી હતી. ત્યાંનો તે બહુ મોટો વેપારી રાજગીરીમાં તેને આ મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ. જ્યારે કોઈ માણસ આવું અમૃત ચાખી લે છે તો તેનાથી રહેવાતું નથી. અરે આવું અમૃત બધા ચાખે, આવો ધર્મ બધાને મળે એવું તેના મનમાં થવા જ લાગે છે. તો ભગવાનને કહે છે, મહારાજ આપ અમારા નગરમાં શ્રાવસ્તીમાં પધારો પ્રભુ, બહુ જ દુખિયા રહે છે મહારાજ. આ વિદ્યા મળશે, અનેકોનું કલ્યાણ થઈ જશે. આપને માટે ત્યાં કોઈ એવું ધ્યાન કેન્દ્ર બનાવીએ અને આપ ત્યાં આવીને શીખો. ભગવાને કેવળ મંદ મંદ સ્મિત કર્યું. એણે સમજી લીધું કે ભગવાન માની ગયા છે, તો શ્રાવસ્તી આવીને જગ્યા શોધે છે. ક્યાં આશ્રમ બને, તપોભૂમિ ક્યાં બને? શહેરથી બહુ જ દૂર હશે તો લોકો ભાગ નહીં લઈ શકે, શહેરની વચ્ચે હશે
તો કોલાલમાં કામ નહીં થઈ શકે. તેથી ન તો બહુ દૂર હોય, ન વચ્ચે હોય એવું કોઈ સ્થાન, અને શાંત પણ હોય જ્યાં લોકોની પહોંચ પણ હોય. શોધતા શોધતા એક ઉદ્યાન જુએ છે. અરે કોનો છે આ? બહુ જ સારી જગ્યા છે. કોનો છે? ત્યાંના રાજકુમારનો. જેત રાજકુમારનો બગીચો છે, ઉદ્યાન છે. તો રાજકુમાર પાસે જાય છે કે મારે તમારો આ બગીચો ખરીદવો છે. તેને બહુ ગુસ્સો આવે છે. આ વેચવા માટે થોડો છે, મારા આનંદ પ્રમોદ માટે છે. મારે વેચવો નથી, કંઈક તો ભાવ કહી દો, મોડે માગ્યા દામ આપીશ. તો કોઈ રીતે તેને ટાળવા માટે તેણે કહ્યું, જાણે છે શી કિંમત છે આની? આખી ધરતી પર સોનું પાથરવું પડશે એટલી કિંમત છે. સોદો પાકો થયો. હવે રાજકુમાર સમસમી ગયો. તેને તો વેચવો જ નહોતો, પરંતુ રાજ્યનો નિયમ હતો, જો કોઈ કિંમત કહી દે, એ કિંમત પર લેવાવાળો હા કહી દે તો સોદો પાકો, તમારે આપવું જ પડશે. ગાળા ભરી ભરીને સોના મોરો લાવે છે અને પાત્રે છે, બધી જગ્યા અમારે ખરીદવી છે, પાત્રે છે. જેત રાજકુમાર જુએ છે, આ શેઠ પાગલ થઈ ગયો. તેને કહે છે, તું પાગલ થઈ ગયો? કદી ધરતીની આટલી કિંમત થતી હશે? તે કહે છે, અરે તને ખબર નથી આ ધરતીની કેટલી કિંમત થવાની છે. આ ધરતી પર ભગવાન આવીને વિપશ્યના શીખવશે. કોણ જાણે કેટલીય વ્યક્તિઓને આ મુક્તિનો માર્ગ મળવાનો છે, એક વ્યક્તિને પણ ધર્મ મળી જશે. એટલે આ કામ કરી રહ્યો છું કુમાર. તો જેતકુમારે કહ્યું, અરે આટલી મોટી વાત છે? તો કહે છે, ભાઈ બસ થયું, બસ થયું, બાકી મારા તરફથી દાન. ત્યાં બહુ જ મોટો વિહાર બન્યો, ધ્યાન કેન્દ્ર બન્યું. 10,000 લોકો એક સાથે રહીને ધ્યાન કરી શકે એટલું મોટું ધ્યાન કેન્દ્ર બન્યું. અનેક લોકોને તેનાથી લાભ થયો. એ જ અનાથ પિંડક સવાર સાંજ ત્યાં જરૂર આવે તો ગ્રહસ્થ છે ને, ગ્રહસ્થનો એક બહુ જ આવશ્યક ધર્મ કે દાન દીધા વગર ન રહે. દાન દેશે તો અહંકાર તૂટશે, ફક્ત સંગ્રહ કરે તો અહંકાર વધે, મુક્ત ન થઈ શકે. તો જ્યારે આવે ત્યારે સાધકોને માટે કંઈક ને કંઈક લઈને આવે, ખાલી હાથે ન આવે. એક અવસ્થા એવી આવી કે સાવ કંગાળ થઈ ગયો, તેની પાસે કંઈ ન રહ્યું. જીવનમાં તડકો છાંયડો આવે છે, હવે શું કરવું? ખાલી હાથે જઈ નથી શકતો. તો પોતાના ઘરની પાછળ જે બગીચો હતો તેની ધરતી બહુ ફળદ્રુપ હતી, બે મુઠ્ઠી માટી લઈને આવે છે. આ તપોભૂમિમાં આવીને કોઈ ઝાડની નીચે તે માટી નાખી દે છે. આ માટીથી આ ઝાડ બહુ વધે અને એના છાયડામાં એક વ્યક્તિને પણ મુક્તિનો રસ્તો મળી જાય. બસ એ જ ચેતના છે, કેવી રીતે લોકોનું કલ્યાણ થાય. આપનાર જ્યારે જુએ કે આપવાથી મને શું મળે, મને શી સવલત મળે, તો એ દાન નથી. આ તપોભૂમિમાં હું એક નિવાસસ્થાન બનાવી દઈશ, જ્યારે હું આવું ત્યારે હું રહું અને હું ન રહું ત્યારે બીજા કોઈ રહે. અરે તો તું કિંમત લે છે ને પોતાના દાનની? અથવા કંઈ બનાવી દઉં તેના પર મારું નામ લખવામાં આવે, આ ગોયંકાનું આપેલું. કોઈ સ્કૂલ બનાવે તો આ ગોયંકા સ્કૂલ, આ ગોયંકા હોસ્પિટલ, આ ગોયંકા કોલેજ. પાગલ છે ને, દાન આપવાનું જ ભૂલી ગયો. દાન આપવાનું નામ દેવું, મેળવવું તે દાન નથી. બદલામાં કંઈ ઈચ્છે, મારી પ્રશંસા થાય, મારી પ્રસિદ્ધિ થાય, મારું મોટું નામ થાય, તો દાન દેતા ના આવડ્યું. આ તો સ્ત્રોતાપન થઈ ગયો છે ને. ધર્મ ખૂબ સમજે છે, એક જ ભાવ કરુણાનો. વધારેમાં વધારે લોકોનું કેવી રીતે કલ્યાણ થાય. અત્યાર સુધી તે લોકોને ભોજન આપતો તેથી અનાથ પિંડક નામ પડ્યું. એક ટાણાનું ભોજન આપવાથી એક દિવસ માટેની ભૂખ મટે, બીજે દિવસે ફરી ભૂખ લાગી. નગ્નને એક વખત કપડાં આપવાથી કેટલાક મહિના પછી ફરી નગ્ન થઈ જશે. રોગીને એક વખત ઔષધિ આપવાથી ફરી બીમાર થઈ શકે છે. આ ધર્મનું દાન મળી જાય, અરે જન્મોજન્મના દુઃખોથી છુટકારો થઈ જશે. આનાથી મોટું દાન શું હોય? તેને વાત સમજમાં આવી ગઈ. તે ભલે મુઠ્ઠી બે મુઠ્ઠી માટી લાવીને આપે કે કરોડોની સંપત્તિ આપીને તપોભૂમિ બનાવી આપે, ચિત્તની ચેતના એ જ છે. લોકોનું કલ્યાણ કેમ થાય? ચિત્તની ચેતના જેવી છે તેવું જ ફળ આવશે. એ જ રીતે એક અન્ય બહુ ધનવાનની દીકરી કોઈ ધનવાનના ઘરે પરણીને ગઈ. 7 વર્ષની હતી ત્યારે ભગવાનના સંપર્કમાં આવી, ધર્મના સંપર્કમાં આવી. તેના માતા પિતા ઘરના બધા સાધના કરવા લાગ્યા, તો નાની દીકરી પણ સાધના કરવા લાગી. કોઈ જૂનું પુણ્ય હશે, બહુ મોટી પારમી હશે, તો 7 વર્ષની અવસ્થામાં જ સ્ત્રોતાપન્ન અવસ્થામાં પહોંચી ગઈ. મોટી થઈ, 16 વર્ષની અવસ્થામાં વિવાહ થયા. તો એવો સંયોગ કે એવા ઘરમાં વિવાહ થયા જ્યાં ધર્મનું નામ નિશાન નહીં, જ્યાં સાસુ નથી સસરા છે, અને સસરા એટલા કંજૂસ સ્વભાવના, એટલા શંકાશીલ સ્વભાવના કે જીવવું મુશ્કેલ કરી નાખ્યું દીકરીનું. પરંતુ આ તો ધર્મમાં પાકેલી ને, પ્રજ્ઞામાં ખૂબ પાકી, મૈત્રી અને કરુણામાં ખૂબ પાકેલી, ઘરના આખા વાતાવરણને બદલી નાખ્યું. જે સસરો સાવ ધર્મ વિરોધી હતો તેને કેવી રીતે બદલ્યો? એટલો ધર્મ વિરોધી કે દાન સુદ્ધા ના આપે. બહુ જ ધન છે, ધર્મમાં બીજા પગલા ભરવા તો દૂરની વાત, ધન દેવાનું સૌથી પહેલું પગલું પણ ભરે નહીં. ઘરની સામે કોઈ ભિખારી આવી જાય અને તે ભોજન કરતો હોય તો પીઠ દેખાડી દે, જેથી તે જોઈ ન જાય કે આ ભોજન કરી રહ્યો છે. ક્યાંક જમવાનું માગી લે તો એક વાર કોઈ ભિક્ષુ આવે છે અને તે પીઠ દેખાડે છે. તો આ બહુ સમજુ દીકરી છે ને. તે કહે છે, જા જા, ચાલ્યો જા, મારા સસરા બહુ વાસી ભોજન ખાઈ રહ્યા છે, તું ચાલ્યો જા. તો એ ચાલ્યો ગયો, પરંતુ સસરાને બહુ ગુસ્સો આવ્યો, તું મને બદનામ કરે છે, હું આટલો ધર્માન, આટલો સ્વાદિષ્ટ ભોજન ખાઉં છું અને કહે છે વાસી રોટલો છે. તો તેને બહુ પ્યારથી સમજાવે છે, અરે વાસી જ છે ને, કોઈક જન્મોમાં તમે દાન દીધું, તે દાનનું આ ફળ આવ્યું, અત્યારે તો દાન કરતા નથી ને, આ તાજું નથી ને, આજે દાન આપો તો તાજું છે, તમે કોઈ તાજું કામ જ કરતા નથી, બધું વાસી કામ છે તમારું. ધીરે ધીરે વાત સમજમાં આવવા લાગી અને એ ધર્મની ધારામાં વહેવા લાગ્યું. એવી રીતે પરિવારના બધા લોકો ધર્મની ધારામાં વહેવા લાગ્યા. પરિવારમાં એક વ્યક્તિને ધર્મ મળી જાય તો ધીરે ધીરે આખો પરિવાર જ એમાં રંગાઈ જાય છે. બહુ સુખ શાંતિ વ્યાપે છે. એવું બુદ્ધના સમયમાં થતું હોત તો જાણત કે એમાં કોઈ બુદ્ધનો ચમત્કાર હતો. અરે જ્યાં જ્યાં ધર્મ છે, જ્યાં જ્યાં વિપશનાનો અભ્યાસ થાય છે, ત્યાં ત્યાં તે જ પરિણામ આવે છે. આજે પણ આવે છે. છેલ્લા 2500 વર્ષમાં જ્યાં જ્યાં કાયમ રહી, જેટલા જેટલા લોકોમાં કાયમ રહી, ત્યાં એવા જ પરિણામ આવતા ગયા. અમારા ગુરુદેવ સયાજી ઉવાખીનના જીવનની એક ઘટના. બ્રહ્મદેશ આઝાદ થયો તો જેવી રીતે ભારત આઝાદ થયો ત્યારે કોઈ સમજુ માણસે અનેક નાના નાના રજવાડાને વિલીન કરીને ભારતનું એક યુનિયન બનાવ્યું, એ જ રીતે બ્રહ્મદેશમાં અનેક નાના નાના રજવાડાઓને એકઠા કરીને યુનિયન ઓફ બર્મા એક દેશ બનાવ્યો, એક રાજ્ય સ્થાપિત કર્યું. અને આ રજવાડાને ખુશ કરવા માટે નાના રજવાડાનો એક રાજા હતો, તેને પ્રેસિડેન્ટ ઓફ ધ યુનિયન ઓફ બર્મા બનાવી દીધો. હવે તે બહુ ખુશ, નાના એવા કોઈ સ્ટેટનો રાજા, હવે તો આખા યુનિયન ઓફ બર્માનો રાજા, બહુ ખુશ. પ્રેસિડેન્ટનો હોદ્દો કહેવા પૂરતો હોય છે, તેના હાથમાં કોઈ સત્તા હોતી નથી, સત્તા તો વડાપ્રધાનના હાથમાં હોય છે, છતાં પણ બહુ ખુશ. એક વખત પોતાના પ્રેસિડેન્ટ હાઉસમાં પાર્ટી, ડિનર પાર્ટી આપે છે, લોકો એકઠા થાય છે, મોટા ગણમાન્ય લોકો ભેગા થયા. 7:30નો સમય રાખ્યો હતો, મહેમાનો બધા આવી ગયા, પણ યજમાન નથી. 8 વાગી ગયા, 8:15 વાગી ગયા તો પ્રાઇમ મિનિસ્ટર ગભરાય કે તેના વગર પાર્ટી કેમ ચાલશે. ઉપલા માળે રહેતા હતા તો નોકરને ઉપર મોકલ્યો, જા જઈને જોઈ આવ, હજી સુધી તૈયાર નથી થયા. નોકર આવીને કાનમાં કહે છે, મહારાજ તે આવવાને લાયક નથી. શું થયું? અરે આજે તેણે એટલો પીધો છે, એટલો પીધો છે, એકદમ બેહોશ થઈને ધરતી પર પડ્યો છે. કેમ આવશે મહારાજ? હવે તેના વગર પાર્ટી કેવી રીતે કરીશું? અરે હોશ હોય કે બેહોશ, બે માણસ પકડીને ખભાને ટેકે લઈ આવો, અહીં ટોપ ટેબલની ખુરશી પર બેસાડી દઈશું, કોઈ રીતે કામ તો શરૂ થાય. લઈ આવ્યા, અડધો હોશમાં અડધો બેહોશ, હેડકી ખાતો 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 બેસાડી દીધો. એક વાનગી પીરસાય, બીજી પીરસાય, ત્રીજી પીરસાય, ત્યાં તો ઉલટીઓ કરવી શરૂ કરી, આખું ટેબલ ઉલટીઓથી ભરી દીધું. બિચારો પ્રાઇમ મિનિસ્ટર માથે હાથ મૂકીને રડે છે કે આ કેવો પ્રેસિડેન્ટ અમે બનાવ્યો. આમ આપણા દેશને ધર્મ દેશ કહીએ છીએ અને અમારો પ્રેસિડેન્ટ આ પ્રકારનો. બીજે દિવસે તેને ભાન આવ્યું તો ટેલિફોન કરે છે, તમે કહેતા હો તો હું રાજીનામું આપી દઉં, પણ મારાથી દારૂ છૂટી જ નહીં શકે. અમારા રાજ પરિવારમાં એક પરંપરા છે, જે યુવરાજ હોય છે, જે પહેલો પુત્ર ઉત્પન્ન થાય છે, તેને સોનાની ચમચીમાં ઊંચામાં ઊંચો દારૂની ગળથૂથી પાવામાં આવે છે. તો મને દારૂની ગળથૂથી મળી અને ત્યારથી પીતો રહ્યો છું, મારું તો અડધું લોહી જ દારૂ બની ગયું છે, હું આમાંથી નીકળી ન શકું ભાઈ, શું કરું? એ વ્યક્તિ પોતાનો કોઈ પુરાણા પુણ્યને કારણે ગુરુજીના આશ્રમ સામેથી નીકળે છે,
અંદર ચાલ્યો જાય છે અને તે મૈત્રીનો દિવસ છે. જ્યારે ઓપરેશન ચાલે છે ત્યારે દરેક માણસ બેચેન હોય છે. ઓપરેશન પૂરું થાય છે, દસમા દિવસે મૈત્રી શીખવે છે, મલમ લાગે છે તો જોઈએ છીએ ચહેરા એકદમ ખીલી ઉઠે છે. દરેક માણસ બહુ પ્રસન્ન હોય છે તો એ દિવસે પહોંચ્યો, જુએ છે દરેક માણસ બહુ પ્રસન્ન છે. અહીં શું થઈ રહ્યું છે, શું શીખવવામાં આવે છે? તો કહ્યું આનાપાન શીખવે છે, વિપશ્યના શીખવે છે. અરે આજના જમાનામાં પણ કોઈ આનાપાન વિપશ્યના શીખવે છે અને આ પરિણામ આવે છે તેના? લોકો પાસેથી સાંભળ્યું હશે કે બહુ જ શાંતિ મળે છે. તો શાંતિ તો મારે પણ જોઈએ છે, તો તમે પણ કરો. ધર્મ તો રાજા હોય કે ભલે રંક હોય બધાને માટે છે. તો શું કરવું પડશે? 10 દિવસ અહીં જ રહેવું પડશે. સારું, રહીશ. શું કરવાનું હશે? 5 શીલ પાલન કરવા પડશે. ના ભાઈ, ના ભાઈ, 4 શીલ તો પાલન કરી લઈશ, 5મો શીલ હું કરી ન શકું. ગુરુજીએ કહ્યું તો અમે શીખવતા નથી, અહીં રહેશે તો 5ય શીલ પાલન કરવા પડશે, નહીં તો નહીં શીખવીએ. જાઓ, તમને કંઈ મળશે નહીં, નકામો સમય જશે. હવે તેને જોઈએ છે તો ભાવતાલ કરે છે, મહારાજ નાની એવી પ્યાલી રોજની લઈ લો, નાની એવી થોડીક જ, જાઓ નહીં આપીએ. 2 દિવસ પછી લઈ લો, 4 દિવસ પછી લઈ લો, જાઓ નહીં લઈએ, 10ય દિવસ લેવી ન જોઈએ. સારું સારું, મહારાજ એક વાત તો કહો, 10 દિવસ પછી મારે ઘરે જાઉં ત્યારે તો લઈ શકું ને મહારાજ? અરે તું ઘરે જઈને ઘડા ભરીને પીજે ને, અમે ક્યાં તને રોકવા આવીશું, અહીં લઈ શકો નહીં. સારી વાત, પોતાના મનને મજબૂત કરીને કોઈ રીતે 10 દિવસ શીખો. આ જ કામ કર્યું જે બધાએ કર્યું અને 10 દિવસ પછી પોતાને ઘરે જાય છે અને 100 ગજના અંતરે તેની લોનમાં ક્યાંય બહારના ગાર્ડનમાં પણ કોઈ માણસ દારૂ પીને આવે તો નાક પકડે છે. કોણ પીને આવ્યું રે? પોતે જાતે તો પીવાનું દૂર રહ્યું, બીજાનું પીવાનું પણ સહન થઈ શકતું નથી. શું થઈ ગયું? કોઈએ ઉપદેશમાં તેને ધમકી આપી નથી, તું દારૂ પીશ તો તને આ નરક મળશે? ના ના, ધર્મમાં એવી ધમકીઓ દેવામાં આવતી નથી. પોતે જાતે જોતાં 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 વિકાર નીકળે છે. તેને એવો સંયોગ થયો કે જે દારૂના નશામાં સંસ્કાર હતા તે બધા એક પછી એક એક પછી એક ઘૂંઘટના પટ ખોલ રે ખુલતા ગયા, ખુલતા ગયા, પડ ઉતરતા ગયા. જે પહેલવહેલો પડ્યો હતો તે સંસ્કાર પણ નીકળી ગયો, છુટકારો થઈ ગયો. એવું કોઈ બર્માના એક પ્રેસિડેન્ટનું થઈ જાય તો આપણે સમજીએ કોઈ ચમત્કારની વાત થઈ. અરે હજારો લોકો શિબિરોમાંથી પસાર થાય છે, કોઈને જુગારનો નશો, કોઈને શરાબનો નશો, કોઈને ડ્રગનો નશો, કોઈને ક્રોધનો નશો, કોઈને વાસનાનો નશો, કોઈને ભયનો નશો. કેવા બહાર નીકળતા જાય છે, કેવા બહાર નીકળતા જાય છે. ધર્મ પોતાનું કામ કરે છે. જો શુદ્ધ ધર્મ છે તો ભલે તે વ્યક્તિ બૌદ્ધ હોય કે જૈન, હિન્દુ હોય કે ખ્રિસ્તી, બ્રાહ્મણ હોય કે શુદ્ર, કે ભારતીય કે અમેરિકન, કશો ફરક પડતો નથી. કુદરતના કાનૂનને સમજીને પોતાનું જીવન આ કાનૂન પ્રમાણે ઢાળી લે, હુકમ રજાઈ ચલણા. આ વાત સમજમાં આવી જાય તો બાકી 4 દિવસનો બહુ સારો ઉપયોગ કરવાનો છે. અરે મનુષ્યનું જીવન મળ્યું બહુ દુર્લભ હોય છે ભાઈ, બહુ કલ્યાણકારી હોય છે. કયા અર્થમાં દુર્લભ, કયા અર્થમાં કલ્યાણકારી? માણસ એક એવું પ્રાણી છે જેને કુદરતે આ શક્તિ આપી છે કે તે અંતર્મુખી થઈને આ રીતે સચ્ચાઈને જોઈને પોતાના વિકારોને કાઢીને મુક્ત થઈ શકે છે. આ કામ કોઈ પશુ કરી શકતું નથી, કોઈ પક્ષી કરી શકતું નથી, કોઈ સરીસૃપ કરી શકતું નથી, કોઈ જીવજંતુ કરી શકતા નથી. માણસની પાસે જે આટલી મોટી શક્તિ છે અને આ શક્તિનો ઉપયોગ ન કરે તો આખું જીવન નકામું ગયું ને. મનુષ્ય જીવનની આટલી મોટી શક્તિ છે, આપણે જગાડીએ નહીં, તેનો ઉપયોગ કરીએ નહીં તો કોરા રહી ગયા ને ભાઈ. તો ભાઈ આ બાકીના 4 દિવસનો ખૂબ લાભ ઉઠાવવો છે. માનવ જીવનને સાર્થક કરવું છે, કોઈના ઉપર ઉપકાર કરવા માટે નહીં, આપણા મંગલને માટે, આપણા કલ્યાણને માટે, આપણી સ્વસ્તિ મુક્તિને માટે. જે જે આ તપોવનમાં તપવાને માટે આવ્યા છો, ખૂબ મંગલ થાઓ, ખૂબ કલ્યાણ થાઓ, ખૂબ સ્વસ્તિ મુક્તિ થાઓ, સ્વસ્તિ મુક્તિ થાઓ.
Sir.